हेलो।
हाँ जी,
हाँ, अपने देव दर्शन नो पाठ अपने चलतो तो
हाँ,
हाँ मोटे भागे थई गयो छे। કેટલાક બિંદુ છે ખ્યાલમાં એની આપણે હવે ચર્ચા શરૂ કરીએ છીએ। મારો પ્રશ્ન એમ છે કે પ્રદક્ષિણા કોની કરવામાં આવે છે અને કેમ કરવામાં આવે છે? બે પ્રશ્નના જવાબ કોણ આપશે? હા, કોઈને ખ્યાલ હોય તો?
હા, કોઈને ખ્યાલ છે? હા,
ભગવાનને આપણે બધી ચારે બાજુથી આપણે જોવું છે, એટલા માટે
હા, બરોબર
પ્રત્યક્ષ
છે।
કરીએ છીએ.
હા,
અને આપણે બધી
ચારે બાજુથી આપણે એમને જોઈ શકીએ, એમની વિતરાકતાને જોઈ શકીએ। બીજું, આ જે ભગવાન જે બિરાજમાન છે, આપણું મંદિર છે, એ સમોસરણનું પ્રતીક છે। અને સમોસરણની અંદર પણ જે ભગવાન જે છે તે બધાને ચારે બાજુથી દેખાય છે, ચાર મુખ જોવામાં આવે છે। એવો અતિશય હોય છે કે ચારે બાજુથી દરેક જીવો બધી એંગલથી એમને જોઈ શકે, એવો જ કોઈ અતિશય છે। તો એટલે એ ચારે બાજુથી આપણે એને નિહાળી શકીએ, એટલા માટે આપણે એ રીતે એમની પ્રદક્ષિણા કરવામાં આવીએ છીએ। પ્રદક્ષિણા કોની કોની થાય? તો એક તો મંદિરની અંદર જિનેન્દ્ર ભગવાન વિતરાગી દેવની પ્રદક્ષિણા થાય, તીર્થ ક્ષેત્રની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, સિદ્ધ ક્ષેત્રની પ્રદક્ષિણા થાય, અતિશય ક્ષેત્રની પ્રદક્ષિણા થાય, અને નિર્ગ્રંથ ગુરુની પ્રદક્ષિણા કરવામાં આવે છે। વિતરાગી દેવ, તીર્થ ક્ષેત્ર, સિદ્ધ ક્ષેત્ર અને અતિશય ક્ષેત્ર અને મુનિરાજ, એટલે કે આ જે પૂજ્ય છે આપણા, અને એ જે ક્ષેત્ર વ્યક્તિ અને એ ક્ષેત્ર, તો કે છે કે એમની આપણે એમની પ્રદક્ષિણા કરીએ છીએ। હવે પ્રદક્ષિણા કેવી રીતે કરવી? લેફ્ટ સાઈડ થી કે રાઈટ સાઈડ થી?
લેફ્ટ
હા,
સાઈડ થી.
લેફ્ટ સાઈડ થી, બરોબર છે? હા, લેફ્ટ સાઈડ થી કેમ કરીએ છીએ? કારણ કે જે આપણા પૂજ્ય હોય, આરાધ્ય હોય, જે મોટા હોય, એને સન્માનની દ્રષ્ટિથી આપણે એમને રાઈટ સાઈડ રાખીએ છીએ। એટલે રાઈટ હાથમાં રાખીએ છીએ, એટલે કે એ બાજુ કલ્પના કરીને આપણે લેફ્ટ સાઈડ થી આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, અને એ પ્રમાણે 3 વાર આપણે એમની પ્રદક્ષિણા કરીએ છીએ। ખ્યાલ આવ્યો? એમાં પણ એમની સન્માનની દ્રષ્ટિથી જોવાનો એમનો ભાવ છે, અને એમને એક રાઈટ સાઈડ રાખીને, એ બાજુ રાખી આપણે કલ્પના કરીને આપણે લેફ્ટ સાઈડ થી આપણે સમજો એ પ્રમાણે 3 પ્રદક્ષિણા કરીએ છીએ। હવે મંદિરમાં આપણે જે જઈએ છીએ, એની અંદર જે પ્રતિમાઓ જોવામાં આવે છે એ ધાતુની હોય છે, પાષાણ, યા મતલબ કે જૂના જમાનામાં તો કાષ્ઠની પ્રતિમાઓ પણ જોવામાં આવતી હતી, તો એ બધી પ્રતિમાઓ જોવામાં આવે છે, તો એમાં પૂજ્યતા કેવી રીતે આવી જાય છે?
પ્રતિષ્ઠા
હા, કોઈ
કરવા,
કહેશે?
એની પ્રતિષ્ઠા કરવામાં
હા,
આવે તો પૂજ્ય થાય,
પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે.
નહીં નહીં, એમાં પૂજ્યતા એટલે કે જે ધાતુની અને પાષાણની જે પ્રતિમાઓ છે, જો એક તો મ્યુઝિયમમાં મૂકવામાં આવે છે, જેવો વ્યક્તિઓ હોય અથવા તો જેવું સ્વરૂપ હોય એ પ્રમાણેનું એક કાલ્પનિક યા રિયલ બનાવીને એક પ્રમાણે મૂકવામાં આવે છે। આપણામાં 2 શબ્દ આવે છે, એક મૂર્તિ પણ કહીએ છીએ અને એક પ્રતિમા પણ કહીએ છીએ। તો આ જે મૂર્તિઓ આપણે પહેલા જોઈએ છે, દાખલા તરીકે જયપુર બને છે, તો જયપુરની અંદર જે કારીગર બનાવે છે એને આપણે મૂર્તિ તરીકે કહીએ છીએ। પછી એ જ મૂર્તિની અંદર આપણે પંચ કલ્યાણકના પ્રતિષ્ઠાના માધ્યમથી એની અંદર જેને કહેવાય કે સૂરી મંત્ર આપવામાં આવે છે, પ્રતિષ્ઠાચાર્ય એની અંદર સૂરી મંત્ર આપે, અને એ સૂરી મંત્રના માધ્યમથી એની અંદર પૂજ્યપણું આવે છે, અને એવી રીતે એની સ્થાપના નિક્ષેપ થાય છે, અને એ જે પ્રતિમાઓ છે એ આપણે સમજો કે દર્શનીય અથવા તો પૂજનીય આપણે થઈ જાય છે। ખ્યાલ આવે છે? હા, બોલો. હા, એટલે એ જે અંક વિધિ અને જે શાસ્ત્રોક્ત વિધિ જે પણ છે સમજો કે એક મતલબ કે એની એક સ્પેશિયલ પ્રતિષ્ઠાચાર્ય વિધિ કરે છે, એક આખો વિધિ પાઠ પણ છે જિનાગમ ની અંદર. મતલબ કે એ બધી જે પણ વિધિઓ છે જે પ્રતિષ્ઠાચાર્ય કરે છે, તો એનાથી માધ્યમથી એ જે મૂર્તિ હતી તે સમજો કે આપણી સામે હવે એ પ્રતિમા થઈ ગઈ. મારું એ કેવું હતું કે દાખલા તરીકે કહેવાનું તાત્પર્ય શું, આ પોઈન્ટ ઉપાડવાનું તાત્પર્ય એ છે કે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે એક તો સમજો કે સીધી સાદી એમણે મૂર્તિ મૂકેલી હોય, ભગવાનની જ મૂર્તિ મૂકેલી હોય ભગવાન બનાવીને સમજો, અને એક પ્રતિમા મૂકી હોય, તો આપણને ગમે ત્યારે આપણને એનો ખ્યાલ રહેવો જોઈએ કે એમણે જે પ્રતિષ્ઠિત મૂર્તિ નથી, જેની પ્રતિષ્ઠા થઈ નથી, તો એની અંદર પૂજ્યપણું નથી, તો એ ખરેખર મતલબ કે નમીને અથવા તો એમનું પૂજા આદિ થતી નથી એ પ્રતિમાની સામે, એની જોડે એ પ્રમાણેનો વ્યવહાર થતો નથી. પરંતુ જે આવી રીતે સંત કલ્યાણક વિધિથી યા તો આવી રીતે વિશિષ્ટ વિધિથી એ સમજો પ્રતિષ્ઠાચાર્યના માધ્યમથી જે વિધિથી સમજો કે એને સમજો કે એનામાં પૂજ્યપણું નાખવામાં આવશે, એના જ પછી એ પ્રતિમા પૂજવાને યોગ્ય થાય છે. જેને કહેવાય કે ઓલી ખાલી કેવલ દર્શનીય હોય છે, આ દર્શનીય પ્લસ પૂજનીય, મતલબ કે એ જેને કહેવાય કે એમાં પૂજ્યત્વપણું આવે છે, એટલે કે એ પ્રમાણે આપણે પૂજા વિધિ આદિ યા તો નમસ્કાર આદિ આપણે એની અંદર કરી શકીએ છીએ. મારે પોઈન્ટ તો એ ઉપાડવો હતો કે એકલી મૂર્તિ હોય તો આપણે એમના એને નમસ્કાર ન થાય, તો એક સમજો વર્તમાનની અંદર મતલબ કે ખ્યાલ ના હોવાને કારણે, બીજું કોઈ કારણ નથી પણ ખ્યાલ ના હોવાને કારણે ફોટા આદિને પણ નમસ્કાર ઘણા ઘણા બહુધા લોકો કરે છે. અને હા, એ વાતના નિષેધ માટે મેં આ વાત ઉપાડી છે કે એટલે એનું કોઈ બીજું કારણ નથી પણ લોકોને ખ્યાલ આ ચીજનું જ્ઞાન ન હોવાને કારણે એવી બી મતલબ અહીંયા આગળ બી એવી રીતે બહુધા સમજો ને જોવામાં આવે. ખાસ કરીને છોકરાઓને આ વાતનો ખ્યાલ નથી હોતો કે આપણે ખરેખર જે જિનેન્દ્ર ભગવાનના ફોટા આદિ હોય તો કે છે કે આપણે જે ચિત્ર હોય ને જે ફોટા, તો કે એના હકીકતમાં એના નમસ્કાર હોતા નથી, એના નમસ્કાર કરવામાં આવતા નથી. પણ આવી રીતે જે પ્રતિમા બનાવી હોય અને આવી રીતે વિશિષ્ટ વિધિથી જેને કહેવાય કે પૂજ્યપણું આપ્યું હોય તો એમને આપણે એને નમસ્કાર કરી શકીએ. હવે થાય છે શું કે દાખલા તરીકે રેગ્યુલરમાં સમજો કે સમજો કે અહીંયા આગળ પણ કોઈને મંદિરે જવાનો સમય ઓછો વધતો રહે છે, તો અથવા તો સમજો કે ઘરેથી છોકરો હોય તો કોલેજ જશે સવારે વહેલો, તો સમજો કે એક જિનેન્દ્ર ભગવાનનો ઘરે ફોટો હશે તો એને નમસ્કાર કરીને પગે પડીને સમજો કે એ મંદિરે મતલબ શું કહેવાય કોલેજને જશે અને બીજું બધું એનું કામ કરશે. હવે વાત એમ છે કે હવે આ એક પ્રથા એવી પડી ગઈ છે જેના કારણે બીજા પ્રોબ્લેમ એ છે કે દાખલા તરીકે અહીંયા આગળ ઇન્ડિયામાં તો રેગ્યુલર બધા મંદિરો છે અને બાજુની અંદર ભલે 5-10 મિનિટ 15 મિનિટની દૂરીની અંદર એના દર્શન પણ થઈ શકે છે, પરંતુ આવી રીતે ઘરમાં જ સમજો દર્શન કરવાના ફોટાની સામે ચાલુ થઈ ગયા હોવાને કારણે માત્ર એનાથી જ સંતુષ્ટ રહે છે, અને જે ખરેખર એ દર્શન ખરેખર દર્શન નથી, ભગવાનની સામે જઈને દર્શન કરવા એ વાસ્તવિક દર્શન છે, તો એવી બહારની જે વ્યવહારિક ક્રિયા જે છે ચરણાની યોગમાં કીધી છે એ વ્યવહારિક ક્રિયાથી એ ચ્યુત થઈ જાય છે, સાચા વાસ્તવિક દર્શન કરી શકતો નથી. અને એની અંદર પાછળનો હેતુ આ છે કે જેને કહેવાય કે એ આવી રીતે દર્શન કરી લે છે એટલે એક સંતુષ્ટિ માની લે છે કે મેં પણ જિનેન્દ્ર ભગવાનના આજે દર્શન કર્યા. હવે વાત એમ છે કે એમ એનો નિષેધ કેમ છે, મૂળ કારણ તો આપણે એ જાણવું છે. તો એનો નિષેધ એટલા માટે છે કે જિનેન્દ્ર ભગવાનના આપણે જે દર્શન કરીએ છીએ એ સ્થાપના નિક્ષેપના અંતર્ગત આવે છે, અને સ્થાપના નિક્ષેપ કોને કહેવાય કે જેવા જિનેન્દ્ર ભગવાન સમોસરણની અંદર બિરાજમાન છે એવા જ અહીંયા આગળ કોઈ ધાતુની અંદર કે એવા જ અંગ અને ઉપાંગ ઉપસી આવેલા હોય એવી બોડીની અંદર એ પ્રમાણે જેવા ત્યાં આગળ બિરાજમાન છે એવા જ અહીંયા આગળ એવી કોઈ ચીજની અંદર કલ્પના કરીને એમને સ્થાપિત કરવા એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. હવે પ્રતિમા જે બનાવવામાં આવે છે તો એ પ્રતિમાઓની અંદર તો એમના સર્વે અંગ ઉપાંગ ઉપસી આવેલા છે, એટલે જેવા જિનેન્દ્ર ભગવાન સમોસરણમાં દેખ્યા છે એવા જ અહીંયા આગળ પ્રતિમાની અંદર પણ એના પ્રતીકના રૂપમાં આપણે સ્થાપના નિક્ષેપ કરીને એમને બિરાજમાન કરીએ છીએ અને એ પ્રમાણે આપણે આપણા દર્શનનો લાભ લઈએ છીએ. ફોટાની અંદર એમનું બહારનું ચિત્ર તો આવે છે પરંતુ એવા અંગ ઉપાંગ ઉપસેલા નથી હોતા, અને અંગ ઉપાંગ બોડીના રૂપમાં ઉપસેલા ન હોવાને કારણે, જેને કહેવાય કે એ તદાકાર સ્થાપનાના રૂપમાં આવી શક્તિ ન હોવાને કારણે, જેને કહેવાય કે ખરેખર એના દર્શન કરવા લાયક નથી. દર્શન એટલે આપણે તમે સમજો, અહીંયા દર્શન શબ્દનો અર્થ માત્ર સ્મૃતિમાં જ લેવું એમ નહીં, જેને કે અહીંયા આગળ વાત ચાલે છે એક વિશિષ્ટ વિધિથી આપણે પૂજા વંદના નીચે નમવું નમસ્કાર કરવું ઇત્યાદિ જે આપણો વ્યવહાર કરવામાં આવે છે એ અપેક્ષાએ વાત ચાલે છે. ઘરમાં ફોટો રાખવાનો નિષેધ નથી, અત્યારે એ ચર્ચા નથી. એમને ફોટો રાખવો અવશ્ય જરૂરી છે, ઘરમાં જરૂર રાખવો જોઈએ. એ જે ફોટાના માધ્યમથી આપણે એને સ્મૃતિમાં લઈએ છીએ, એમને યાદ કરીએ છીએ, જેમ આપણે સમજો કે આપણા ફાધર મધરનો પણ અથવા તો બીજા કોઈ વિશિષ્ટ વ્યક્તિઓનો પણ આપણે ફોટો રાખીએ છીએ, પૂજ્ય ગુરુદેવશ્રીનો પણ આપણે ફોટો રાખીએ છીએ. તો એ ફોટાઓ શા માટે રાખવામાં આવે છે? કે ભાઈ એમને સ્મૃતિમાં, એમને એ ફોટાને જોઈને સ્મૃતિમાં યાદ કરીએ છીએ એટલે સ્મરણ કરીએ છીએ. તો એની વિધિ ક્યાં સુધી છે? હા, અને આ જે જિનેન્દ્ર ભગવાનના જે દર્શન કરીએ છીએ એની જોડે જે પૂજ્યત્વનો આપણો શારીરિક ક્રિયાના માધ્યમથી જે વ્યવહાર છે, તો ત્યાં તો એ પ્રમાણે જેવા સમસરણમાં હશે એવા જ અંગ ઉપાંગ સહિત અહીંયા આગળ હોવા જોઈએ. કારણ કે આપણામાં તદાકાર સ્થાપના પૂજનીય છે, અતદાકાર સ્થાપના પૂજનીય નથી. તદાકાર એટલે કે જેવી વસ્તુ ત્યાં આગળ છે તેવી જ અહીંયા આગળ કલ્પના કરવી, એવી જ વસ્તુનો આકાર આદિ બનાવીને એમાં એની સ્થાપના કરવી, એ તદાકાર. અને અતદાકાર સ્થાપના એટલે શું? કે દાખલા તરીકે ચીજ ગમે તેવી હોય અને અન્ય ગમે તેવી કલ્પના કોઈની અંદર કરી નાખી. દાખલા તરીકે ચેસ હોય, ચેસ તો ચેસ ની અંદર હાથી પણ હોય જેને કહેવાય. તો હવે હાથી નો આકાર તો અલગ પ્રકારનો છે, પરંતુ એક સમજો કે જે પીસ જોવામાં આવે છે એ ગમે તેવા આકારનો હોવા છતાં પણ આપણે એની અંદર હાથીની કલ્પના કરી દઈએ, તેને અતદાકાર સ્થાપના કહેવામાં આવે. અને જેવો આકાર હોય એવા જ આકાર રૂપે વસ્તુની અંદર એ વસ્તુ બનાવીને એની અંદર એ પ્રમાણેની સ્થાપના કરવી, તેને તદાકાર સ્થાપના કહેવામાં આવે. અને જૈન દર્શનની અંદર તદાકાર સ્થાપના જ પૂજનીય છે, અતદાકાર સ્થાપના પૂજનીય નથી. એટલા માટે ધાતુ પાષાણની, પાષાણની પ્રતિમાઓ આદિ વગેરેની અંદર આ પ્રમાણે સ્થાપના કરીને જ એમને જેને કહેવાય કે પૂજવા આદિનો વ્યવહાર કરવામાં આવે છે. હા, બધાને ખ્યાલ આવ્યો?
દિનેશભાઈ, તો પછી દોષ લાગે છે? નિષેધ નથી ફોટાનો, પણ દોષ લાગે?
વાત મેં એટલે દોષ તો જરૂર લાગે છે. એનું કારણ શું છે? કે તદાકાર સ્થાપનામાં નથી આવતું. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે તમે એને સ્મૃતિમાં લઈને તમે ભાવ નમસ્કાર તો કરી શકો છો, ભાવ નમસ્કારની અહીંયા આગળ કોઈ ના નથી. સમજે, બહુ સમજવા જેવી વાત છે. એક આપણે દ્રવ્ય નમસ્કાર હોય અને એક ભાવ નમસ્કાર હોય. હવે આપણે જે દ્રવ્ય નમસ્કાર આદિ કરીએ છીએ, તો સાક્ષાત જેને કહેવાય કે આપણે મંદિરમાં જઈએ છીએ, સામે પ્રતિમા હોય છે, અને આપણે સમજો કે જે શારીરિક ક્રિયાના માધ્યમથી યથા યોગ્ય જે વ્યવહાર કરીએ છીએ, બરોબર ને, તો એ બધો સમજો કે વચનથી આપણે એમના નમસ્કાર કરીએ છીએ ઇત્યાદિ, એ બધું દ્રવ્ય નમસ્કારમાં જશે. અને ભાવ નમસ્કાર તો મનમાં એમને સ્મરણ કરીને સમજો કે એ પ્રમાણે એમનો ગુણાનુવાદ કરીશું, તે ભાવ નમસ્કારની અંદર જશે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે તમે ફોટો ઘરમાં છે એનો નિષેધ નથી, ફોટો અવશ્ય હોવો જોઈએ. અને ફોટાને યાદ કરીને આપણે મનની અંદર જિનેન્દ્ર ભગવાનને યાદ કરીને એમને નમસ્કાર કરવા, એનો પણ બિલકુલ 100% નિષેધ નથી. અહીંયા આગળ વાત ચાલે છે જે શરીરની ક્રિયાથી આપણે જે પૂજવાની વાત ચાલે છે. દાખલા તરીકે મારે પૂજા ભણાવી છે, સમજો, તો પૂજા મારે ભણાવી છે તો હું અષ્ટ અર્ઘ લઈને સમજો જિનેન્દ્ર ભગવાનનો ખાલી ફોટો મૂકીને એમની સામે આવી રીતે અર્ઘો ચડાવવા બેસી જવું, તો કે છે કે એ વ્યવહાર બરોબર નથી, જિનાગમ આગમ સંમત નથી. એ આપણે જેમ પ્રતિમા સામે હોય અને એ પ્રતિમાની સામે મંદિરમાં સમજો પ્રતિમા છે, તો એ પ્રતિમાની સામે અષ્ટ અર્ઘ ચડાવીને આપણે જે પૂજા કરીએ એ પ્રમાણેનો વ્યવહાર યોગ્ય છે, ફોટો માત્ર મૂકવો એ વ્યવહાર યોગ્ય નથી. હવે દાખલા તરીકે સમજો, આ તો જિનેન્દ્ર ભગવાનની વાત આવી. હવે માની લો કે એની જગ્યાએ તમે જીનવાણી છે, તો જીનવાણી તમે ઘરમાં છે તો તમે જીનવાણીના દર્શન કરો છો, તમે નમો છો શરીરથી, અને એને સમજો કે જેવો મતલબ એ પ્રમાણેનો વ્યવહાર કરો છો શરીરના માધ્યમથી, તો એ બધો જેને કહેવાય કે આપણે કરી શકીએ છીએ. કારણ કે આપણી સામે એ પ્રમાણેની જીનવાણી છે, અક્ષરોના મતલબ કે અક્ષરો વાળી આપણી એ પ્રમાણે આપણી સામે જીનવાણી મોજુદ છે, તો એ પ્રમાણે વિતરાગી અક્ષરો વાળી જીનવાણી મોજુદ હોવાના કારણે એવો વ્યવહાર જીનવાણી અમે તો કરી શકીએ, પરંતુ જે ફોટા વાળી વાત છે કે એની અંદર આપણે એ ટાઈપનો વ્યવહાર કરી શકતા નથી. પણ ભાવ નમસ્કારનો નિષેધ નથી, એમને સ્મૃતિમાં લઈને આપણે અવશ્ય જિનેન્દ્ર ભગવાનને યાદ કરી શકીએ, મનની અંદર નમોકાર મંત્ર બોલી શકીએ, અને એ જિનેન્દ્ર ભગવાનને યાદ કરીને આપણી મંદિરની પ્રતિમાઓને યાદ કરીને પણ ઘરે બેસા પણ આપણે નમસ્કાર કરી શકીએ, એનો કોઈ નિષેધ નથી. વાત ચાલે છે આપણા શરીરના માધ્યમથી ઝૂકવા આદિનો, જે અર્ઘ ચડાવવા આદિનો જે બધો બહારનો વ્યવહાર છે, એ બધો કોની સામે કેવી રીતે થાય એની આ વાત ચાલે છે. વાત ક્યાંથી ઉપરી હતી? કે વાત એ ઉપરી હતી કે જે મૂર્તિ છે એ મૂર્તિની અંદર પ્રતિષ્ઠા ના કરી હોય તો એ મૂર્તિની અંદર પણ નમસ્કાર આદિનો કે પૂજવા આદિનો વ્યવહાર કરી શકતા નથી, તો પછી ફોટાની વાત તો ક્યાંય રહી ગઈ? વાત એ ઉપરી હતી. આપણે ખ્યાલ આવ્યો કહેવાનો મતલબ? દાખલા તરીકે પંચકલ્યાણક હોય છે તો પંચકલ્યાણકમાં ઘણી બધી મૂર્તિઓ આવી જાય છે ટ્રકની અંદર, એટલે પછી ગોઠવી દેવામાં આવે, તો ઘણા લોકોને એનો ખ્યાલ નથી આવતો કે ભાઈ આ પૂજનીય છે અથવા તો આ પૂજવા વાળી છે કે નથી, એની અંદર એવા સંસ્કાર થઈ ગયા છે કે નથી. તો કેટલાય લોકો આવી રીતે ઈશ્વરનું પૂછે પણ છે, વિદ્વાનોને પૂછે છે, પ્રતિષ્ઠાચાર્યને પૂછે કે ભાઈ કઈ બાજુ છે પ્રતિમાઓ કે જેના અમે દર્શન કરી શકીએ, તો ત્યાં પ્રતિષ્ઠાચાર્ય પણ બતાવે છે કે ભાઈ આની અંદર એ પ્રમાણેના સંસ્કાર કરવાના બાકી છે અને આ પ્રતિમાઓની અંદર આ 3 દિવસ થઈ ગયા, આવી રીતે થઈ ગયું, આની અંદર એ સંસ્કાર થયેલા છે, તમે આમના દર્શન કરો. તો એવી રીતે ત્યાં પણ દરેક પંચકલ્યાણક પણ આવી રીતે ગાઈડલાઇન્સ આપવામાં આવે છે. કેવાનો મતલબ એટલે, મતલબ કે આ ટોપિક મેં સામે ચાલીને એટલા માટે કે આનું જ્ઞાન હોય, કમસે કમ આપણને આનું જ્ઞાન તો હોવું જ જોઈએ કે એ પ્રમાણેનો વ્યવહાર ક્યાં આગળ કેવી રીતે કોનો કેવી રીતે થાય ને, આ પ્રમાણેની એક પદ્ધતિ આગમ અનુસાર જોવામાં આવે છે. બરોબર? આમાં કોઈને ક્વેશ્ચન અથવા તો સંશય આની અંદર?
હા, હવે ક્વેશ્ચન એ છે કે ઘરમાં આપણે જીનવાણી સ્થાપિત કરીને ભાવ પૂજા તો કરી શકીએ ને?
જીનવાણી સ્થાપિત કરીને 100% તમે ભાવ પૂજા તો કરી શકો, પરંતુ વાત તો એમ છે કે ઉપર તમારે ઘર આદિ, હું તો કહું છું ના, ઉપર બીજા કોઈ ઘર તમારે ત્યાં તો એવા પ્રોબ્લેમ નથી હોતા, કદાચ હોય તો ખ્યાલ નથી, પણ સમજો કે એ પ્રમાણે તમે જીનવાણી સ્થાપિત કરીને તમે દ્રવ્ય પૂજા બી કરી શકો છો. અહીંયા આગળ સમજો કે અમારે એવી પ્રથા છે કે દાખલા તરીકે કોઈએ નવું ઘર લીધું હોય તો સમજો કે ભગવાન તો સમજો ઘરેથી બહુ દૂર જગ્યા હોય તો સમજો કે લાવતા નથી રસ્તામાંથી, કારણ કે અસાત ના થાય, ગમે તેમ લાગી જાય અથવા તો અડી જવાય, તો એ બધા અસાતનાનો દોષ ન લાગે એટલા માટે સમજો કે એવી રીતે કોરા ઘરની અંદર વ્યવસ્થિત દિશાઓ જોઈને એ જીનવાણી બિરાજમાન કરે છે અને અષ્ટદ્રવ્યથી એવી રીતે પૂજા બી કરવામાં આવે છે. યંત્ર વગેરે બી હોય તો એને મૂકીને આવી રીતે પૂજા કરી શકાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ભાવ નમસ્કારનો કોઈ નિષેધ નથી, સમજ્યા કે નહીં? એ ખાસ ધ્યાન રાખે, કારણ કે ઓલું ઉલટો અર્થ ના સમજાઈ જાય ને, એટલે હું 2-3 વાર રિપીટ કરું છું સામે ચાલીને. આ બધા સિન્સેટિવ પોઈન્ટ છે થોડા, મને ખ્યાલમાં છે. ખ્યાલ આવે કે નહીં? કારણ કે આ બધી જગ્યાએ બહુ મોટા ભાગે આ પ્રમાણે ચાલી આવે છે ને, એટલા માટે આનો મેં ખુલાસો કર્યો, એમ કહેવાનો મતલબ. બરોબર?
તો આપણે જીનવાણી સ્થાપના કરતી વખતે કંઈક બોલવું જોઈએ કે આમ જ આપણે સાપડો મૂકીને આપણે કરી શકીએ?
હા, જરૂર, કે તમે જો તમને આવડતું હોય ને બોલો તો એ વધારે સારું છે. જેને કે જીનવાડીની સ્થાપના કરતા વખતે તમારે કોઈ પણ મંત્ર બોલો તમે, બરોબર ને, અથવા તો આ તમે હમણાં મંગલાચરણ કર્યું એ પણ તમે બોલી શકો. બીજા બી એવા જીનવાણીને સ્થાપના કરતા વખતે પણ એવા બીજા બી છે મંત્રો અથવા તો એ પ્રમાણેના વચનો છે જે તમે બોલી શકો. કેવું કહેતું કે શાદવાદ છે ને, નહીં શટ દ્રવ્યમય ગુણ પર્યાય, એ પણ છે. કેવાનો મતલબ એટલે એવા બીજા છે કે સ્થાપના તરીકે બોલો. આ બધો શું છે ખબર છે? આ બધો એક વ્યવહાર છે, વિવેક છે. મૂળ આપણે અંદરમાં હૃદયમાં બહુમાન છે, તો એ જયારે સમજો કે જેમ ઘરમાં કોઈ મહેમાન આવે તો સમજી લો કે આપણે ઉભા થઈ જઈએ છીએ અને પછી એમને આવકાર આપીએ છીએ, એવી રીતે સમજો કે જીનવાણીને આપણે બિરાજમાન કરીએ તો આપણે એક પ્રમાણેનો સમજો કે એની પ્રત્યે આપણે એક વ્યવહાર વિનય વિવેક આપણે કરીએ છીએ, એટલે એ બધું આપણે યથા યોગ્ય વિવેક પ્રમાણે હોય છે. મારો પ્રશ્ન એ છે કે કેવા ભાવોનો ત્યાગ હોવો જોઈએ?
અશુભ ભાવનો.
હા, કોણ કે છે? આ બધા મૌલિક પ્રશ્ન છે. હા બોલો.
5 પાપના ભાવોનો ત્યાગ હોવો જોઈએ.
બહુ સરસ, ફાઇન. પાંચે પાપના ભાવનો ત્યાગ હોવો જોઈએ. બીજું, કેવી ટાઈપની મનોકામના ન હોવી જોઈએ?
માંગવાનું કે ભગવાન કઈ આપશે, કેવી મનોકામના ન હોવી
જોઈએ. હા, બહુ સરસ, ફાઇન. હા, રાઈટ રાઈટ, બરાબર. જો આ છોકરાઓ માટે છે ને આ બધા પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે થાય છે શું, કઈ એવું કઈ એને મતલબ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા આરતા નથી, ને હજી છોકરાઓ એટલા સિદ્ધાંતો તો કઈ ગહેરાઈથી સમજ્યા નથી, સમજ્યા. અચ્છા, બીજું શું છે કે છોકરાઓ જે છે આપણા, જે મતલબ કે એમના ફ્રેન્ડ સર્કલ માં બી રહે છે. હવે એમના ફ્રેન્ડ સર્કલ ની અંદર સમજો રહેતા હોય, એટલે સમજો કે એ પ્રમાણે પણ ધર્મની ચર્ચા થતી હોય, અથવા તો એ પ્રમાણે ગતિવિધિ થતી હોય, તો એની પણ કદાચિત એવી બી ચર્ચાઓ બધી ઉપડતી હોય. અને ત્યાં તો સમજો કે જેને આના સંસ્કાર નથી, સાચી વાતના સંસ્કાર નથી, તો ભગવાન પાસે કેમ જવું? તો એક રૂઢિથી મગજમાં છે કે એમના પાસે જવાથી આપણું સારું થાય. હવે સારું થાય નો મિનિંગ શું સમજવો? વિતરાગના સેન્સમાં સમજવો કે બહારના સંયોગો મળી જવા એના સેન્સમાં સમજવો? એ છોકરો એટલું તો સમજતો નથી ને, એટલે છોકરાને તો બહારના સંયોગોની પ્રાપ્તિના ભાવથી જ એ પ્રમાણેની ગતિવિધિ મનની અંદર એ શલ્ય પડ્યું હોય છે અને ગતિવિધિ કરે. એટલે આ ખાસ જરૂરી છે કે ભાઈ કોઈ પણ પ્રકારની મનોભાવના લઈને જો જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવામાં આવે, એની અંદર ગ્રહિત મિથ્યાત્વનો દોષ લાગે છે. કારણ કે જીનેન્દ્ર ભગવાન પોતે વિતરાગી છે, એ તો વિતરાગી થવાનો ઉપદેશ આપે છે. હવે આપણે બી વિતરાગી બનવા માટે તો એમના નમસ્કાર કરીએ છીએ, દર્શન પૂજન આદિ કરીએ છીએ, અને જો એમની સામે જઈને આપણે કોઈ પણ પ્રકારનું આવું જેને કહેવાય સંસાર સંબંધીનું શલ્ય લઈને જઈએ, તો જેને કહેવાય કે નિયમથી એકનું પાપનો જ બંધ થાય છે, પુણ્યની વાત તો દૂર રહે. દાખલા તરીકે છોકરાઓ શું કરે કે દાખલા તરીકે એક્ઝામનો ટાઈમ હોય, તો એક્ઝામના ટાઈમે સમજો પેપર આપવા જાય ત્યારે આવું બધું ઘણું બને છે, કે જેને કહેવાય કે રમુકાર મંત્ર બી બોલશે, રમુકાર મંત્ર પડીને સમજો પેપર લખશે. આપણે એક ધર્મની ગતિવિધિ એને થોડી ઘણી શીખવાડી હોય તો આવું બધું કરે છે, જેને કરી શકે છે, કે મતલબ જેને પૂરેપૂરું જ્ઞાન નહીં હોય, બરાબર ને. તો કે છે કે એની અંદર આપણને એ ભાવથી તમે રમુકાર મંત્ર જો બોલો છો તો જરૂર આપણને ઉપરથી દોષ લાગે છે, પાપનો બંધ થાય છે. દેવ, શાસ્ત્ર અને ગુરુ આ ત્રણેયનો યુઝ એકમાત્ર વિતરાગતા પ્રગટ કરવા માટે હોવો જોઈએ, બીજા કોઈ પણ સાંસારિક કાર્યો માટે ન હોવો જોઈએ, બલ્કિ એ વખતે તો બુદ્ધિપૂર્વક સાંસારિક કાર્યોનો ત્યાગ હોવો જોઈએ, બરાબર. હા, ક્લિયર આટલું? ઘણું બધું. હા, બોલો બોલો.
હાજી હાજી,
આગળ વધુ.
બહુ ક્લિયર કર્યું તમે.
હા હા, આમાં થાય છે શું કે મતલબ કે સમજો કે જૈન નામ ધરાવીને પણ મતલબ કે એટલું બધું અજ્ઞાન ગાઢ હોય છે કે ઘણી વાર સમજો ભગવાનની સામે જઈને બીજી બધી વાત તો દૂર રહો, પણ સમજો પુત્રની પણ પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ, મતલબ કે આ બધા મિથ્યાત્વના પ્રકાર છે. સામે દેવ તો વિતરાગી છે, પરંતુ પરિણામોમાં સમજો કે સંયોગોની વાસના હોવાને કારણે એક સમજો, અને બીજું અજ્ઞાન હોવાને કારણે, મૂળ કારણ તો અજ્ઞાન છે. કે અજ્ઞાન શું છે કે ખરેખર માર્ગ સ્વતંત્ર છે, કોઈ કોઈને આપી શકતું નથી, કોઈ કોઈનું લઈ શકતું નથી, અને કોઈ બાહ્ય પદાર્થથી આ જીવ સુખી થઈ શકતો નથી. મતલબ કે આ સિદ્ધાંતોનું જ્ઞાન ન હોવાને કારણે જેને કહેવાય કે આ બી એક એવા ખોટા કુસંસ્કાર છે કે જીનેન્દ્ર ભગવાનની સામે જઈને પણ આવી ટાઈપના પરિણામો જો એ કરી લે છે તો જેને કહેવાય કે બહુ મોટું પાપ લાગે. એવા કેટલાક ક્વેશ્ચનો એવા બી આવે કે ભાઈ પરિસ્થિતિ વિકટ હોય એ વખતે પણ રમોકાર મંત્રનું સ્મરણ કરવાનું કે છે. આપણા જીનાગમની અંદર જ, પ્રથમા યોગની અંદર જ, જ્યારે સમજી લો કે એવું આવે છે કે જેને કહેવાય કે જીવનદર સ્વામીએ કૂતરાના કાનની અંદર રમોકાર મંત્ર સંભળાવ્યા, કૂતરાને પણ રમોકાર મંત્ર સંભળાવ્યા, તો એ જીવ દેવ ગતિમાં ગયો. એવી ઘણી કથાઓ પણ આપણા શાસ્ત્રની અંદર જ જોવામાં આવે છે પ્રથમા યોગમાં. પરંતુ વાત એમ છે કે કૂતરાના કાનમાં જે રમોકાર મંત્ર સંભળાવવામાં આવ્યા હતા, તો જેને કહેવાય કે એ જીવનદર સ્વામીએ જે સંભળાવવામાં આવ્યા, એ તો પરિણામોને એ જ સંકલેશ પરિણામ હતા એ જીવના, તે સંકલેશ પરિણામોથી એને શાંતિ અપાવવા માટે, વિશુદ્ધ કરવા માટે, ચિત્તને નિર્મળ કરવા માટે, એને એ પ્રમાણેની જેને કહેવાય કે શુભ કાર્યોના માધ્યમથી, શુભ શબ્દોના માધ્યમથી એ જીવને શાંત કરવા માટે જેને કહેવાય કે એ બધું કરવામાં આવે છે. નહીં કે એનાથી એનું કંઈ સારું થઈ જાય, સમજો કે એનો રોગ મટી જાય, તો કે એના કારણે સમજો કે એ બધું કરવામાં આવતું નથી. વિકટ પરિસ્થિતિ હોય, આપણી પણ સંસારમાં છીએ, જો સંસારમાં છે તો આપણા પણ પુણ્ય પાપના ઉદય ચાલુ હોય, તો કોઈ વિશિષ્ટ પાપનો ઉદય આવી જાય, તો રોગ આવી જાય તો ઘરની અંદર બહારથી પણ સમજો મહેમાન આવશે તો આપણને બધું કહેશે કે ભાઈ તમે નમોકાર મંત્ર બોલો, મરણનો સમય આવશે તો આપણને એમ કહેશે ભાઈ તમે ચિત્તમાં ભગવાનને યાદ કરો, જીન વચનોને યાદ કરો, નમોકાર મંત્ર બોલો. પરંતુ એ ઉદ્દેશ અલગ છે. એ ઉદ્દેશ આ શરીર પરથી લક્ષ્ય હટાવીને આત્મા તરફ લક્ષ્ય લઈ જવા માટે છે, નહીં કે શરીરનો રોગ સારો મટી જાય અને સમજો કે હું વળી પાછો જેને કહેવાય કે એ પ્રમાણે થઈ જવું. તો કે એવી કોઈ ભાવના, એવી ખોટી કુભાવનાને લઈને એ ઉદ્દેશથી સમજો કે કહેવામાં નથી આવતું, બલ્કિ તો એનાથી ભેદ વિજ્ઞાન કરવા માટે, શરીરથી ભેદ વિજ્ઞાન કરવા માટે આવી રીતે સમજો કે રમુકાર મંત્ર ઇત્યાદિનો સમજો કે પ્રયોગ કરવામાં આવે છે. એટલે જ્યાં જ્યાં જે જે વાત હોય ને એને બંને પડખાયથી સમજવી પડશે. ના પાડી તો કયા સેન્સમાં ના પાડી છે કે સાંસારિક ચીજોની પ્રાપ્તિ અથવા તો એવી વાસના માટે આપણે સમજો કે એના માટે એનો યુઝ ન થાય એટલા માટે એની ના પાડી છે. અને નમોકાર મંત્ર કહેવાનું બી કીધું છે. દાખલા તરીકે બીમાર હોય તો પણ એમ કહીશું કે ભાઈ એ વખતે તમે નમોકાર મંત્ર ગાઓ, આત્મા પરમાત્માનું ચિંતન કરો, તો ત્યાં એમ કેમ કહો છો? તો ત્યાંથી લક્ષ હટાવવા માટે. બરોબર, આટલું ક્લિયર? હા, કોઈને ક્વેશ્ચન? હા, બરોબર. હવે આગળ આપણે જઈએ.
બરાબર.
અચ્છા, મંદિરમાં શું શું ન કરવું જોઈએ? અહીંયા ભાવોની વાત આવી હતી પહેલા, જે પ્રશ્ન પૂછ્યો એમાં કેવા કેવા ભાવોનો ત્યાગ કરવો જોઈએ એની વાત હતી. હવે અહીંયા આગળ વાત એમ છે કે શું શું ન કરવું જોઈએ. હા બોલો, કોણ કહે છે? અથવા તો શું લઈને ન જવું જોઈએ?
વિકથા ના કરવી જોઈએ
મંદિરમાં. હા, આપણે સમજો ઘણા ટાઈમે સમજો કે મંદિરે મળીએ છીએ ને, તો હજી તો જીનેન્દ્ર ભગવાન ના દર્શન પણ ઠીક થી નથી કરતા ને કોઈ મળી જાય છે, તો જેને કહેવાય કે મંદિરમાં ને મંદિરમાં જીનેન્દ્ર ભગવાન ની સામે જ આપણે છે ને વાતો કરવાની ચાલુ કરી દીધી છે. કોઈ સગા સંબંધી કુટુંબ વાળા મળે છે તો મતલબ કે આ બધી વાતો બહુ નાની નાની છે, પરંતુ તમને એક વાત કહું કે આના દોષ બહુ મોટા મોટા લાગે છે. એક જ્ઞાનાનંદ સાવકાચાર પુસ્તક છે, ગ્રંથ છે આપણો, બ્રહ્મચારી રાયમલજી નો, એની અંદર 84 આસાદન દોષનું વર્ણન કરવામાં આવ્યું છે. 84 દોષનું વર્ણન કર્યું છે કે મંદિરની અંદર જો તમે આ પ્રમાણે કરો છો તો આવા મોટા મોટા દોષ લાગે છે, અને આ બધા ગ્રહિત મિથ્યાત્વના મોટા મોટા દોષ આવી રીતે લાગે છે. હવે વાતો આપણે મતલબ કે જેને કહેવાય કે એવી રીતે કેવી રીતે આટલા મોટા દોષ લાગી જાય છે? કારણ કે સામે 3 લોકના નાથ છે, વિતરાગી દેવ છે, અને એમનું બહુમાન છોડીને અને એમ જેને કહેવાય કે એમની મુખ્યતા છોડીને આપણે સમજો એમની સામે જ એમના દર્શન છોડીને જો આપણે સગા સંબંધીના દર્શન અથવા શું કહેવાય સગા સંબંધીને મહત્તા આપીએ છીએ, તો આપણા ચિત્તમાં આપણા નજરમાં દેવશાસ્ત્ર ગુરુ કરતા આપણા સગા વાળા આ સાંસારિક જીવો સમજો કે આપણા માટે મહત્તમ થઈ ગયા. તો કે છે કે એનો દોષ આપણને બહુ મોટો લાગે છે. તો કે આમ કેમ થાય છે કે જેને જીનેન્દ્ર ભગવાનનું વેટેજ નથી, જેને માનસિક ચિત્તની અંદર પણ જેને કહેવાય કે એક વ્યવહારિક જીવનમાં પણ જેને આનું જેને કહેવાય કે એક વેટેજ ખ્યાલ નથી, તો કે જે કે એ જીવ આવી બધી ભૂલો કરે છે જેને કહેવાય, એટલા માટે ત્યાં આગળ બહુ મોટા દોષ પણ આપણને લાગી જાય છે એનો આપણને ખ્યાલ રહેતો નથી. હા, ખ્યાલ આવે છે હું શું કહું છું? હા, એટલે આ બધું વિવેકનો સવાલ છે કે ચિત્તમાં એ જે કાર્ય કરીએ છીએ ત્યારે ત્યાં આગળ પછી એ જ કાર્ય કરવું જોઈએ. જેને કહેવાય મંદિરની બહાર તમારી જે ગતિવિધિ હોય તમે ભલે કરો, પણ મંદિરની અંદર તો આપણે સમજો હા આ બધી વાતોની વાત છે. તમે તત્વ ચર્ચા કરો, મતલબ કે એ પ્રમાણેની વાત કરો, તમારે કંઈ પૂછવું હોય કરવું હોય એ બધી ચીજોનો બિલકુલ નિષેધ નથી. આ તો જેને કહેવાય સાંસારિક ચીજોની અંદર કે તમે ક્યારે આવ્યા અને ક્યારે કે ના આવ્યા અને તમે કેટલા વાગે જવાના અને તમે શું કર્યું ને શું ખાધું ને શું પીધું, એ બધી ચીજો મંદિરની અંદર ખરેખર એ બધી વાતો ન હોવી જોઈએ. વાત એમ છે કે આપણો પણ ઘણી વાર એવું હોય છે કે આપણે એવો ભાવ નથી હોતો, એમ હોવા છતાં પણ ખોટા જૂના સંસ્કાર વશે કદાચિત આવી પરિણતિ આપણી પણ બની જાય છે. પરંતુ આનું જ્ઞાન પ્રાપ્ત થતા આપણે બને એટલા આપણા પરિણામોને સંભાળીને જેને કહેવાય જીન મંદિરના દર્શન આપણે કરવા જોઈએ, તેથી બીજા ખોટા પાપોથી આપણે બચી જઈએ. વાત એમ બરોબર કે નહીં કેમ. હવે મૂળ વાત, મંદિર ની અંદર કોઈ પણ અસિદ્ધ પદાર્થ લઈ ન જવો જોઈએ. જો આ પણ એક બહુ મોટો વિધિ છે. હવે વાત એમ છે કે આપણે સમજો જૈન હોય છે તો મતલબ કે કોઈને ખ્યાલ ન હોય તો અથવા તો કદાચિત ખ્યાલ હોવા છતાં પણ તીવ્ર રાગ વશ સમજો લેધર નો બેલ્ટ છોડી નથી શકતા એવું પણ બને છે, કેવાનો મતલબ બની શકે છે. તો કે છે કે આપણે જિનેન્દ્ર ભગવાનના મંદિરમાં જ્યારે પ્રવેશ કરીએ તો જૈન સમજો ચંપલ અને સમજો શૂઝ આપણા એ ઉતારીને અંદર જઈએ છીએ હાથ પગ ધોઈને. તો એવી રીતે સમજો કોઈ પણ બેલ્ટ હોય આવો લેધર ઇત્યાદિનો, સૌથી પહેલા તો લેધર જો કે તો ખ્યાલ જ હશે તમને હોય જ કે લેધર તો ખરેખર યુઝ કરવા લાયક હોતું જ નથી. જેને કહેવાય કહેવાનો મતલબ બહુ ધ્યાન આપવા જેવું છે, એની અંદર અસંખ્યાત જીવોની ઉત્પત્તિ નિરંતર થયા કરે છે. મતલબ કે એ જે હિંસાત્મક દ્રષ્ટિએ તો બનાવીને આવેલું જ છે હિંસા થઈને, તો પરંતુ હિંસા થઈને બનાવીને આવ્યા પછી પણ એ જે સમજો શુદ્ધ થઈ ગયું અથવા તો બેલ્ટ થઈ ગયું અથવા તો પાકીટ થઈ ગયું, તો એ વસ્તુ થઈ ગયા પછી પણ એની અંદર અસંખ્યાત જીવોની ઉત્પત્તિ નિરંતર એની અંદર થયા કરે છે અને એ જીવો હણાય છે. મતલબ આવો તીવ્ર દોષથી બચવા માટે આપણે ખરેખર એ બધી ચીજોનો અવશ્ય અવશ્ય ત્યાગ કરવો જોઈએ. એટલે ટોટલ મેળાવીને વાત એમ થઈ કે પર્સ હોય લેડીઝનું કે જેન્ટ્સનું કે બેલ્ટ હોય, તો કે છે કે આ બધી ચીજો સમજો કે મંદિરની અંદર ખરેખર સમજો જો બને તો જીવનની અંદર એનો ખરેખર અવશ્ય ત્યાગ કરવો જોઈએ. કારણ કે હવે આજકાલ તો હવે સમજો કે ફોર્મની ચીજ પણ મળે છે કે જે આપણે આસાનીથી વાપરી શકીએ છીએ, એટલે એ ચીજનો ખરેખર આપણે ત્યાગ સૌથી પહેલા જઈને તો અવશ્ય કરવો જ જોઈએ. એક જીવદયાના પરિણામ એટલા તો આપણા ચિત્તમાં હોવા જ જોઈએ. હા ખ્યાલ આવે છે ભાઈ?
પ્લાસ્ટિક ભી અશુદ્ધ છે, લઈ જવાય નહીં ને મંદિરમાં કે લઈ પ્લાસ્ટિક ની કોઈ બી વસ્તુ.
પ્લાસ્ટિક ની કોથળીમાં એટલો દોષ નથી સમજો, એ કોઈ આવા તીવ્ર હિંસા કરીને બનાવવામાં આવ્યું હોય, મતલબ કે એવી ટાઈપનો એવી જાતિનો દોષ એમાં નથી લાગતો જેવો દોષ સમજો કે આપણે આ ચીજમાં લાગે છે. એટલે બંનેમાં ઘણો ફરક છે કહેવાનો મતલબ. એટલે એ બધો વિવેક રાખીને ચાલવું કહેવાનો મતલબ. મતલબ કે ઘણા હિંસાત્મક કરીને જો આરમ કોઈ બી ચીજ હશે ને, જો એક વસ્તુ સમજો દાખલા તરીકે તમે કપડાની પણ બેગ બનાવશો તો એ કપડાની બેગ બનાવવા જશે ગ્રહસ્થ કે એની અંદર જે દોષ લાગશે એ લાગશે, દોષ વગર આરંભ કાર્ય થતા નથી. પરંતુ ગ્રહસ્થ છે તો એટલા કાર્યથી એ બચી નથી શકવાનો, એકલું તો એ રહેશે. તો એ બધી ચીજનો તમને ત્યાગ અત્યારે આ ભૂમિકામાં નથી, તમે ગ્રહસ્થ છો તો એની ના નથી પાડવામાં આવતી. પરંતુ દાખલા તરીકે તમે એક કપડાની થેલી બનાવો અને એક આની બીજી કોઈ એવા હિંસક પદાર્થની થેલી બનાવો તો બંનેમાં ફરક છે કે નહીં કહેવાનો મતલબ. એવી રીતે જેટલા ઓછા દોષવાળી ચીજો બનેલી હોય જેને કહેવાય કે એની વાત નથી, મુખ્ય રૂપથી તો આ ચામડા આદિની વસ્તુઓ જે પ્રાણીઓની હિંસા કરીને બનાવવામાં આવેલી વસ્તુ. દાખલા તરીકે એક હવે વાત નીકળી છે તો બીજી બી કહી દઉં કે સમજો કે પરફ્યુમ લગાડીને સમજો આવવું જેને કહેવાય, તો એ બી ઘણું જોવામાં આવે છે પરફ્યુમ ઇત્યાદિ. તો હકીકતની અંદર જિનેન્દ્ર ભગવાનના મંદિરની અંદર પરફ્યુમ લગાવીને સમજો જે ઘણી હિંસા કરીને સમજો કે બનાવવામાં આવે છે, તો કહે છે કે એ બધી ચીજોનો પણ અવશ્ય આપણે ત્યાગ કરવો જોઈએ. જો જ્ઞાનેન્દ્રિયના થોડાક સમયના ઇન્દ્રિયજનિત સુખ માટે કેટલા જીવોની જેને કહેવાય કે હિંસા થાય છે એનો આપણને ખ્યાલ નથી હોતો અને આપણને કેટલો દોષ લાગી જાય છે. અને બીજી વાત કે એ બધા ચીજો પદાર્થોનો ઉપયોગ કરીને મંદિરમાં આવું એટલે એ દોષ બહુ મોટો લાગે છે. જો એક તમને એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે આપણે સમજો ઘરમાં ભોજન કરીએ તો એ પણ દોષ છે સમજો, એમ હોવા છતાં પણ એવું ગ્રસ્તની ભૂમિકામાં એ નિષિદ્ધ નથી, એ ઘરમાં ભોજન કરશે વ્યવસ્થિત ભોજન કરશે એની એને ના નથી પાડવામાં આવી. પરંતુ એ જ શુદ્ધ પ્રાસુક ભોજન, સમજો બરોબર, શુદ્ધ પ્રાસુક ભોજન જો એ જ ડબ્બો લઈને હું મંદિરની અંદર હું ભોજન કરીશ તો બોલો મને દોષ વધારે લાગશે કે નહીં લાગે? હા ખ્યાલ આવે બંનેમાં ડિફરન્સ ખબર પડી? કારણ કે મંદિર છે, આયતન છે, ઉચ્ચ સ્થાન છે, ઉચ્ચ ચીજ છે એને કહેવાય, ત્યાં ત્રણ લોકના નાથ બિરાજમાન છે. જે કાર્ય ઘરમાં કરતા હોય એ કાર્ય મંદિરની અંદર નિષેધ છે. તો એટલા માટે અહીંયા આગળ વાત શું ચાલે છે કે આ બધી ચીજો કેટલીક ચીજો તો જે જીવનની અંદર જ એપ્લાય ના કરવાની હોય એ ચીજ આપણે જેને કહેવાય કે લગાવીને અથવા તો શણગાર સજીને જો જીનેન્દ્ર ભગવાનના મંદિરમાં આપણે જઈએ તો આપણે જે ઘરની અંદર જે દોષ લાગે છે એના કરતા પણ મોટો દોષ આપણને એ પ્રવૃત્તિની અંદર લાગે છે એનો આપણને ખ્યાલ નથી હોતો. કહેવાનું તાત્પર્ય એ છે કે દાખલા તરીકે પરફ્યુમ છે, તમે સમજો લગનમાં તો લગાડો, પરંતુ એ જ પરફ્યુમ લગાડીને તમે ભગવાનના મંદિરના દર્શન બી કરવા જાઓ છો તો ઓલો દોષ તો લાગે જ છે, પરંતુ ભગવાનના મંદિરમાં આવી ચીજો લગાવીને જાઓ છો તો ત્યાં મોટો દોષ લાગે છે. કેવું લાગતું? કારણ કે ઊંચી ચીજ છે, પવિત્ર સ્થાન છે, પવિત્ર સ્થાનની અંદર એ પાપો જ્યાં મોટા લાગે છે. ખ્યાલ આવે છે હું જે કહેવા માંગુ છું? જો એક શ્લોક આવે છે કદાચ તમે લોકોએ સાંભળ્યું હોય તો, એટલે અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ, સાંભળ્યો છે? ધર્મ ક્ષેત્ર વિનશ્યતિ, અને ધર્મ ક્ષેત્ર કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. ખ્યાલ આવ્યો આનો અર્થ? આ સાંભળ્યો છે તમે બધાએ? સાંભળ્યો હશે. પ્રતિકભાઈ?
હા, મેં નથી સાંભળ્યો.
મેં નથી સાંભળ્યો.
સાંભળેલો છે ને? જીનેન્દ્ર ભગવાન દર્શન પૂજન ઇત્યાદિ બધી ગતિવિધિ ના માધ્યમ થી આ ગ્રહસ્થ જીવ જેને કહેવાય કે પાપ ને ધોવે છે, પાપ થી લિપ્ત જીવ મંદિર દર્શન કરીને વિશુદ્ધિ પામીને પૂર્વમાં બાંધેલા પાપને એ ધોવે છે. સમજો, બહુ સમજવા જેવી વાત છે. અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ ધર્મ ક્ષેત્ર વિનશ્યતિ, ધર્મના ક્ષેત્રમાં આવીને એ પાપને ધોવે છે, નાશ કરે છે. પરંતુ ધર્મ ક્ષેત્ર કૃતમ પાપમ કે ધર્મના ક્ષેત્રની અંદર જો એ પાપ કરશે તો વજ્ર લેપો ભવિષ્યનો અર્થ એમ છે કે વજ્રના સમાન એવો બંધ થાય છે કે એ ભવિષ્યની અંદર એને ભોગવવો જ છૂટકે. કહેવાનો મતલબ કે એવું જે પાપ બંધાય છે કે ધોવાતું નથી એને એનું ફળ અવશ્ય એને ભોગવવું જ પડે છે. બીજા ક્ષેત્રમાં કરેલું પાપ જો જીનેન્દ્ર ભગવાનના દર્શન પૂજન ઇત્યાદિ શુભ ભાવોથી પુણ્ય બંધથી એનું જૂનું પાપ તો ધોવાઈ જાય, પરંતુ ધર્મ ક્ષેત્રની અંદર કરવામાં આવેલું પાપ છે તે ધોવાતું નથી, પરંતુ એનું ફળ જીવે ભોગવવું જ પડે છે. એનું નામ આ શ્લોકનો આ પ્રમાણેનો અર્થ જોવામાં આવે છે. લાગે કે મેં મંદિર, આપણે મંદિરની ચર્ચા ચાલે છે એટલે મેં મંદિરની વાત કરી, પણ તમારે બધી જગ્યાએ સમજી લેવું. દાખલા તરીકે તમે સિદ્ધ ક્ષેત્રે જતા હો, તીર્થ ક્ષેત્રે જતા હો, સ્વાધ્યાય ભવન હોય, તમારું મંદિર હોય, ઇત્યાદિ જેટલા પણ આયતન છે જ્યાં દેવશાસ્ત્ર ગુરુ જેને કહેવાય કે આપણે પૂજીએ છીએ, પૂજવાના સ્થાનો છે, ત્યાં આગળ કોઈ પણ પ્રકારે આવી ટાઈપનું સમજો કે કાર્ય પાપનું કરવામાં આવે તો એ આપણને સમજો કે ભવિષ્યમાં આવી રીતે પાપ આપણે ભોગવવું, એનું ફળ ભોગવવું આપણે પડે છે. એટલે દાખલા તરીકે નેલ પોલિશ છે, ક્રીમ છે, લિપસ્ટિક છે, જે હિંસાત્મક પદાર્થ છે, તો હિંસાત્મક પદાર્થના માધ્યમથી આ બધી ચીજો આપણે જો લગાવીને મંદિરમાં જઈએ છીએ તો એનું આપણને પુણ્ય તો બાજુ પર રહી જાઓ. એક સાચી વાત કહું, હિંસાત્મક પદાર્થોને લગાવવાથી એવા પરિણામોમાં વિશુદ્ધિ આવતી જ નથી જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવામાં. આ બિલકુલ એવો સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ સમજજો જરા, બહુ સમજવા જેવી વાત છે. આપણા શરીર ઉપર આપણા અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે, આપણા શરીર ઉપર યા તો આપણા મોઢામાં એવી ચીજ હોય, હવે પાન ખાઈને કોઈ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જાય, બોલો એને એવા પરિણામ આવે કે એવું એ બને છે? તમને હું શું કહું, એવા પણ કેસીસ સાંભળ્યા છે, જોવામાં બી આવ્યા છે. એવા વિચાર કરો, હવે મોઢું સાફ કર્યા વગર સમજો કે ત્રણ લોકના નાથનો અભિષેક કરવા જાય તો બોલો એને એવી વિશુદ્ધિ આવે ખરી? એવા પરિણામ એને આવે? એને એવું બહુમાન આવે? બિલકુલ ના આવે. તમે પેટ ભરીને ભોજન કરો અને ભોજન કરીને તમે જીનેન્દ્ર ભગવાનનો અભિષેક કરવા જાઓ, તમને એવા પરિણામ થશે? તમને એવા જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાને એવા પરિણામ જ નહીં થાય. તમે જબરજસ્તીથી તો એ ક્રિયા કરશો, પરંતુ તમારા પરિણામોમાં એવી વિશુદ્ધિ નહીં આવે. કહેવાનો મતલબ, એટલે જે જે ચીજ જ્યાં જ્યાં કીધી છે ને તેનું મહત્વ ઘણું છે, અને એ પદ્ધતિથી આપણે જરૂર જરૂર એને સમજવી જોઈએ. જો એક વાત છે, ભલે ઓછું થાય એ ચાલશે, પરંતુ દોષવાળું ના હોવું જોઈએ. તમે અઠવાડિયામાં ભલે એક જ વાર મંદિર જઈ શકો છો, હું બીજું કહેવા માંગુ છું, મારો કહેવાનો આશય અલગ છે, ભલે તમે મહિનામાં એક વાર જઈ શકો છો કે અઠવાડિયામાં એક વાર જઈ શકો છો, પરંતુ એક વાર કે મહિનામાં એક વાર જાઓ ને તો તમે તમારા પરિણામોમાં એવી વિશુદ્ધિ થાય કે તમને સમજો કે એવા સંસ્કાર બી પડે અને તમારું મન પણ શાંત થાય, એવું તો હોવું જ જોઈએ. કહેવાનો મતલબ, સમજો, હું રોજ જોતો હોઉં પણ મારા પરિણામોમાં મલિનતા હોય તો મને એક બી દિવસ તમને કહેવાય ફળદાયી થવાનો નથી. પણ કદાચ ભલે હું ઓછું જોઉં, ભલે મારી ક્રિયા કદાચ મારો એવો નિયોગ છે તો મને ક્રિયા ઓછી જોવામાં આવે, પરંતુ એ જેટલી કરું એટલી તો વ્યવસ્થિત પદ્ધતિસર અને ચોખ્ખી અને પવિત્ર કરું, જેથી હું એ મારી ક્રિયાનો ઉદ્દેશ મારો પૂરો થાય. એટલે આ બધી ચીજોનો પણ ખરેખર ખ્યાલ રાખવો જરૂરી છે. હા બરોબર ભાઈ,
હા બરાબર. એક પ્રશ્ન હતો કે અહીંયા અમારે ટેમ્પલ સાથે આખું સેન્ટર બનાવ્યું છે શિકાગોમાં, હવે એટલે એ સેન્ટરમાં બીજી બધી એક્ટિવિટી થતી હોય એટલે ત્યાં જમવાનું ને બધું હોય તો એનો પણ દોષ લાગે કે કેવું હોય?
એટલે વાત એમ છે કે જે સમજી લો કે એક મંદિરની જગ્યા હોય, સમજી લો એક તો મંદિરની જગ્યા હોય અને એક સમજો કે મંદિરને છોડીને માની લો કે બીજો બાજુમાં હોલ છે અથવા તો ઇત્યાદિ એવી રીતે છે, બરાબર ને? તો સમજી લો કે તમારી ત્યાં આગળ એવી વ્યવસ્થા હોય કે મંદિરનું એક ભાગ અલગ હોય અને એક ભલે મંદિરથી અડીને બીજો હોય, સમજી લો કે બાજુમાં હોલ હોય, તો ત્યાં તમે એ ગતિવિધિ કરો છો તો એનો જેને કહેવાય કે વાંધો ન આવે. અને સમજાવું શું કહેવા માંગુ છું, અથવા પ્રોપર શિવેન્દ્ર ભગવાન સામે બેસ્યા હોય અને એમની સામે આ વસ્તુ કરીએ તો જેને કહેવાય કે આપણને કેટલું ચીજ લાગે, કહેવાનો મતલબ તમારી સિચ્યુએશન ત્યાંની શું છે મને ખ્યાલ નથી, વાત છે કહેવાનો મતલબ કે તમે શું કહેવા માંગો છો. એક જ હોલ ની અંદર સમજો આ વસ્તુ છે એમ
જીનેન્દ્ર
ભગવાન ની પ્રતિમા જે જગ્યાએ બિરાજમાન છે ત્યાં જ આ બધું થાય એમ? રિસેપ્શન પણ
હોલ જુદો છે, એનો હોલ જુદો છે.
હોલ જુદો છે ને, કેમ મતલબ?
જે
હોલમાં જીનેન્દ્ર ભગવાન બિરાજમાન છે એ હોલમાં નથી ને કેવાનો મતલબ?
ના ના, એમાં નથી.
હા તો એમાં ન હોય તો એમાં બીજો કોઈ વાંધો નથી, આપડે એ હોલમાં ન હોવું જોઈએ એ જ જગ્યામાં.
ના ના, એ હોલમાં નથી.
હા હા, બસ તો એનો વાંધો નથી. અને કેવું છે ખબર છે, આનું ઘણું લાંબુ લિસ્ટ છે ભાઈ. એટલે શાસ્ત્રો ઉક્ત વાત કરું તમને આદમ ની અંદર, આ જો જ્ઞાન શ્રાવકાચાર હું જે ગ્રંથ ની વાત કરું છું એની અંદર એકચ્યુઅલી જુદા જમાનામાં મંદિરો કેવા હતા અને એનું કેટલો એરિયા છોડવો જોઈએ કેવી રીતે હોય એ બધાનું મતલબ વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ હવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે આપણી આધુનિક જિંદગી પ્રમાણે સમજો કે જે જેવી વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે ચાલવું પડે છે. એમ હોવા છતાં પણ આપણે બને એટલા સમજો જેટલા પણ દોષથી બચી શકીએ એ આપણા માટે સારું એમ, એટલું તો હોવું જોઈએ. દાખલા તરીકે હવે આપણે સમજો કે એક અલગ મંદિર કદાચ તમારે ત્યાં ભલે વ્યવસ્થા ના થઈ શકે, હું સમજી શકું છું કે એક બિલ્ડિંગ ની અંદર તમે આવી રીતે એક અલગ મંદિર બનાવ્યું હોય અને બીજો પછી એક હોલ રાખ્યો હોય જેની અંદર આ બધી ગતિવિધિ થતી હોય, તો એટલીસ્ટ આપણે એટલા પાપથી બચીએ કે જે હોલ ની અંદર જીનેન્દ્ર ભગવાન બિરાજમાન છે જ્યાં આગળ આપણે ઉભા રહીને દર્શન કરીએ છીએ અને સાંસારિક ચીજોનો ત્યાગ કરીએ છીએ ત્યાં સંસારના કાર્યો તો ન જ થવા જોઈએ એમ કહેવાનો છે. અને બીજી બાજુમાં પ્લેસ છે, હવે બહુ લાંબી પ્લેસ તો હોય ના, બાજુ બાજુમાં જ હોય આપણે સમજી શકીએ છીએ. એ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ તમારી મજબૂરી છે, એવી જગ્યાઓની મર્યાદા છે આપણે સમજી શકીએ. તો ત્યાં આગળ આવા બધા ઓપ્શનલ કેસની અંદર જો અલગ જગ્યા છે તો ત્યાં આગળ પછી એવો કોઈ બીજો વાંધો નથી એમ કહેવાનો મતલબ, એ જ જગ્યાએ ના હોવું જોઈએ એમ, બરોબર કે નહીં કહેવાનું? અને મારા ખ્યાલથી તો એવું રખ્યું બી ના હોય જેને આપણે તમે લોકોએ બનાવ્યું હોય અથવા તો જેને બી બનાવ્યું હોય તો એટલો તો વિવેક હોય જ,
સેપરેટ બધી જગ્યા એવી રીતે જ હોય છે. ઇવન હિન્દુ નું હોય તો પણ એવી રીતે જ હોય છે બધી એ હોલમાં.
હા હા, બસ તો પછી એનો પ્રશ્ન નથી, જ્યાં સાંકળા છે ત્યાં આગળ એવું થોડુંક રહેવાનું બાજુ બાજુમાં, પરંતુ એનું ઓલું નથી એમ કેવાનું, સર્વા થાય એનું ઓલું નથી એમ કેવાનું, એમ સમજ્યું બરાબર ને?
હા બરાબર.
હવે ચલો આપણે આગળ ચાલીએ. હવે તમારો આ પાઠ આપણે દેવ દર્શન અહીંયા પૂરો કરીએ છીએ. મારે જીવ અજીવ સંબંધી તમારો પાઠ ચાલી ગયો છે અને દિનચર્યા વિશે પાઠ ચાલી ગયો છે. મારે એકાદ પ્રશ્ન પૂછવો છે, એક બે પ્રશ્ન જીવ અજીવ સંબંધી પૂછવો છે, મને જવાબ આપજો. આત્મા છે તે જીવ છે અને શરીર છે તે અજીવ છે, તમે પાઠમાં શીખી ગયા બરાબર છે. આત્મા જીવ છે, ચેતન પદાર્થ છે, અને આ જે શરીર આદિ જે છે તે અચેતન પદાર્થ છે, અજીવ છે. હવે ક્યારેક ક્યારેક આ શરીરને પણ જીવ કહેવાનો વ્યવહાર જોવામાં આવે છે, એનું શું કારણ છે? બોલો કોણ વ્યવહાર નહીં
કહેવામાં આવે છે, સમજાવવા માટે અજ્ઞાની જીવને કહેવામાં આવે છે, પછી બે જ્ઞાન કહેવામાં આવે.
બરોબર છે. હા, તમે સારો પ્રયત્ન કર્યો. વાત એમ છે કે શરીર અને આ આત્મા એક ક્ષેત્રમાં ગાય રહેલા છે, વિશિષ્ટ એક ક્ષેત્રમાં ગાય રહેલા છે. તો વ્યવહાર નૈતિ શરીરને પણ જીવ કહેવાનો વ્યવહાર જીનાગમની અંદર પ્રસિદ્ધ છે. હવે એટલા માટે કહેવામાં આવે છે કે જે સંસારી જીવ છે તે સંસારી જીવ કવચ વગર એટલો ખુલ્લો ખુલ્લો જોવામાં નથી આવતો. દાખલા તરીકે પહેલા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધી બધા સંસારી જીવ કહેવામાં આવે છે. અરિયંત ભગવાન પણ એ અપેક્ષાએ સંસારી છે અને સિદ્ધ ભગવાન અલગ છે, એ શરીર રહિત છે, અરિયંત ભગવાન શરીર સહિત છે. જગતની અંદર સંસારી જીવ જેટલા પણ છે તે શરીર રહિત ખુલ્લા જોવામાં નથી આવતા. હવે આ જીવને ઓળખાણ જીવને કરાવી હોય તો કેવી રીતે કરાવીશું કે જે જગ્યા પર જીવ રહે છે એનું હયાતી છે એના માધ્યમથી એ જીવની ઓળખાણ અથવા તો એ જગ્યા બતાવી શકશે, બીજો કોઈ સિવાય ઉપાય નથી. તો શરીરની અંદર એ પોતપોતાના શરીરમાં એ જીવ રહે છે તો એ જીવની ઓળખાણ કરાવવા માટે શરીરને પણ ઉપચારથી જીવ કહેવાનો વ્યવહાર જોવામાં આવે છે. આ એક નંબરનું કારણ. હવે બીજું મેન મુદ્દાનું કારણ કે આ શરીરની અંદર જીવ છે, સમજો તો શરીરની અંદર જીવ છે તો શરીરને જીવ એટલા માટે કીધો કે શરીરને એકલું ખાલી ખોખું સમજીને જેને કહેવાય કે કોઈ હિંસા ના કરી દેશે. દાખલા તરીકે રાખ છે, રાખ તો રાખ ખુલ્લી પડેલી છે સમજો, તો હવે સમજો કે જેમ રાખને મસળી દેવાથી કોઈ હિંસાનો દોષ લાગતો નથી કારણ કે એની અંદર જીવ નથી, સમજો એ એકલો પ્યોર પૂતગલ પદાર્થ છે. એવી રીતે આ આપણા બધા જે શરીરો છે એવી રીતે જગતના જીવો પણ રાખની જેમ જ આ શરીરને પણ એકલું શરીર માનીને સમજો કે એને સમજો કે ઘાત કરે અથવા તો એ પ્રમાણે એની જોડે વ્યવહાર કરે હિંસાત્મક, તો કે છે કે એ બધા હિંસાત્મક વ્યવહાર ન કરે અને અહિંસક આચરણની સિદ્ધિ થાય એટલા માટે એને આ શરીરને જીવ કહેવાનો વ્યવહાર જીનાગમમાં પ્રસિદ્ધ છે. શું કીધું, ખ્યાલમાં આવ્યો? કોઈ કેટલી ચીજો એવી જોવામાં આવે છે કે જેની અંદર જીવ જોવામાં આવતો નથી અને જે સંસારી જીવ છે તો એ કોઈને કોઈ શરીરમાં જોવામાં આવે છે. હવે સમજો કે જેમાં જીવ નથી એવા જે પૂતગલ સ્પંદોનો જેને કહેવાય કે કોઈ કઈ પણ પગ મૂકે અથવા તો સમજો પડી જાય તો એને કઈ સુખ દુઃખનું વેદન થવાનું નથી, એને કઈ પ્રોબ્લેમ આવવાનો નથી. પરંતુ એમ સમજીને કોઈ જીવતા શરીર ઉપર જ સમજો કે જીવતા શરીર જે શરીરની અંદર જીવ છે હજી એની વાત છે, જીવતા શરીરની અંદર સમજો કે કોઈ પગ મૂકીને ચાલે કે આ બી તો પૂતગલ છે, કારણ કે જીવ અજીવનો પાઠ શીખ્યા છીએ. જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય જેને કહેવાય એ પૂતગલ છે, જેનામાં ચેતન નથી તે અજીવ છે, આવું પાઠ શીખવાડવામાં આવ્યો છે એમ સમજીને અને ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી તો આ પૂતગલ જ દેખાય છે. તો કે છે કે એમ સમજીને કોઈ એની જોડે પણ એવી ટાઈપનો વ્યવહાર કરે, એની ટાઈપના પણ સમજો કે પગ મૂકીને ચાલે અથવા તો મારી દે અથવા તો એ પ્રમાણેનો વ્યવહાર કરે મસડી નાખે, તો કે છે કે એવો જગતના જીવો એવી ટાઈપનો વ્યવહાર કરીને હિંસા અને પાપ ન કરે એટલા માટે આગમની અંદર જે શરીરની અંદર જીવ બિરાજમાન છે એને જીવ કહેવાનો પણ વ્યવહાર કરવામાં આવે છે. માટે અજીવને પણ ક્યારેક ક્યારેક આવી અહિંસક આચરણની સિદ્ધિ માટે અજીવને પણ જીવ કહેવાનો વ્યવહાર કરવામાં આવે છે. હા બોલો ભાઈ, બરોબર આમાં
બરાબર?
બરાબર ને, બે વાત થઈ, એક તો જીવની ઓળખાણ કરવા માટે અને જીવના પ્રાણોને બચાવવા માટે, સારી ભાષામાં કહું તો એના માટે અજીવને પણ જીવ કહેવામાં આવે છે. બરાબર, અજીવ કેટલા દ્રવ્યો છે? હા, કોણ બતાવશે?
પાંચ.
હા, કયા કયા?
ભૂતકાળ, ધર્મ, અધર્મ, આકાશકાળ.
બરોબર, બહુ સરસ. એમને અજીવ કેમ કીધા છે?
ચેતન, જીવ ચેતના લક્ષણ નથી છે,
કારણ કે એનામાં ચેતના નથી એટલા માટે અજીવ છે. સાદો ભાષામાં પ્રશ્ન નો જવાબ આ છે, બરાબર કે નહીં? એનામાં ચેતના નથી એટલા માટે અજીવ છે. હવે સમજો જરા, આગમ શૈલી અને એક અધ્યાત્મ શૈલી. આગમ શૈલી ની અંદર જયારે ભણાવવામાં આવે ત્યારે જીવ કેટલા અને અજીવ કેટલા, ત્યારે આ હમણાં તમે જવાબ આપો એ પ્રમાણે આપવામાં આવશે કે જીવ એક આત્મા જે છે, જે ચેતન સહિત ચેતન પદાર્થ છે તેને તો જીવ કહેવામાં આવે છે, અને બાકીના જે બધા પદાર્થો છે તેને અજીવ કહેવામાં આવે છે. હવે અધ્યાત્મ શૈલી ની અંદર જીવ કોને કેવો અને અજીવ કોને કેવો, આ એટલા માટે ખુલાસો કરું છું. કદાચ કોઈ વિદ્વાન ના માધ્યમથી તમે અથવા કોઈ કેસેટ ના માધ્યમથી આ પ્રમાણેની વાત સાંભળો ને અધ્યાત્મ ની, તો તમને એ વખતે આનું જ્ઞાન હોય ને તો તમને ખ્યાલમાં આવે. અધ્યાત્મ ની અંદર જીવ કોણ અને અજીવ કોણ, તો અધ્યાત્મ નો વિષય તો હું પોતે જીવ ની અંદર, કે હું આ આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા, હું પોતે મારો જીવ, તે જીવ. અને મને છોડીને આ જેટલા પણ બહારના પદાર્થો છે, પાંચ દ્રવ્ય છે, એ બધા તો અજીવ છે જ, પરંતુ બાકીના પણ જેટલા જીવ છે તે બધા પણ અજીવ છે. ખ્યાલમાં આવે છે પ્રતિકભાઈ?
બરાબર.
એ અજીવ નો અર્થ ત્યાં આગળ એનામાં ચેતના નથી એમ ના સમજવું. અજીવ નો અર્થ અ એટલે નહીં અને જીવ એટલે મારો જીવ તે નથી. દાખલા તરીકે અર્યંત ભગવાન છે, તો અર્યંત ભગવાન જીવ છે કે અજીવ છે? તો સામાન્ય રૂપથી પાઠશાળાની અંદર છોકરાઓને એમ જ શીખવવામાં આવે, અર્યંત ભગવાન નો આત્મા જીવ છે અને અર્યંત ભગવાન નું શરીર અજીવ છે, એવી રીતે શીખવવામાં આવશે. પરંતુ જયારે પછી આપણે સમયસાર વાંચીએ અથવા તો બીજા ગ્રંથો મોટા વાંચવાનું ચાલુ કરીએ, ત્યારે એની અંદર જીવ એટલે કે હું પોતે મારો આત્મા તો જીવ, અને મને છોડીને આખું જગત, આખું વિશ્વ એ કેવું છે? જીવ નથી, મારો જીવ એમાં નથી. જેમાં મારા જ્ઞાન દર્શન જોવામાં આવે એ જીવ, અને જેમાં મારા જ્ઞાન દર્શન જોવામાં ન આવે તે બધા મારા માટે, મારી અપેક્ષા એ અજીવ. અપેક્ષા સમજવી બરોબર. બીજા બધા જીવોને જે અજીવ કહેવાનો અભિપ્રાય છે તે એ પોતે અચેતન છે એટલે અજીવ છે એમ નથી, પરંતુ એની અંદર મારા જ્ઞાન દર્શન જોવામાં નથી આવતા એટલા માટે એ બધા પણ મારા માટે અજીવ છે. અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન નો આત્મા પણ મારા જ્ઞાન દર્શન જેને કહેવાય કે એમનામાં નથી, એટલા માટે મારી અપેક્ષા એ અર્યંત અને સિદ્ધ ભગવાન પણ અજીવ છે. અપેક્ષા બરોબર સમજો, ભૂલ ના થાય. અર્યંત અને સિદ્ધ ભગવાન જીવ જ છે, એ ચેતન પદાર્થ જ છે, પરંતુ મારા જ્ઞાન દર્શન એમનામાં નથી એટલા માટે મારી અપેક્ષા એ મારા માટે એ અજીવ છે. અજીવ એટલે એ મારો જીવ નથી એમ. એટલે આવી રીતે કરવાનું પ્રયોજન શું, આવી રીતે વાત કરવાનું પ્રયોજન શું? આવી રીતે આપણે બીજા બધા જીવો થી પણ ભેદ વિજ્ઞાન કર્યું. કારણ કે જીવ અજીવ નો પાઠ આપણે કેમ ભણ્યા, આ કોણ બતાવશે આપણને લાભ શું? જીવ અજીવ નો પાઠ મારે શા માટે સમજવો જોઈએ, એનાથી શું મને લાભ છે? આ કોણ બતાવશે? ભેદ વિજ્ઞાન.
એક તો અહિંસા, હિંસા ના થાય જીવોની, બીજા જીવોની, કેમ ખબર પડે કે એમાં બી જીવ છે, અને બીજું ભેદ વિજ્ઞાન કે મારા સિવાય બાકી બધા જ અજીવ છે, તો એનાથી પોતાના જીવમાં, પોતાના જીવની ઓળખાણ કરાવવા માટે અને શરીરથી મમત્વ છોડાવવા માટે.
બહુ સરસ, ફાઇન. શું કીધું? મૂળ પ્રકરણ, મૂળ બિંદુ કયું છે ખબર છે? ભેદ વિજ્ઞાન. કે જીવ અને અજીવનો પાઠ શા માટે સમજવો? કે જીવ અને અજીવનો પાઠ ભેદ વિજ્ઞાન કરવા માટે સમજવો. તો કે કેમ? કારણ કે અનાદિકાળથી આપણે અજીવને જ જીવ માની બેસ્યા છે, અને એવી બુદ્ધિના કારણે આપણે અનંત સંસારમાં રખડીએ છીએ. આ શરીર છે તે અજીવ છે, હવે એને જ આપણે વાસ્તવિક જીવ માની રહ્યા છે, અને વાસ્તવિક જીવ માનીને એની જ રખેવાળી કરીએ છીએ. અનાદિકાળથી આપણે આ જ કરીએ છીએ કે જે જે શરીર માળ્યું એ શરીરની અંદર જ આપણે એકત્વ બુદ્ધિ ધારણ કરી અને એને સજાવવામાં, રાખવામાં, એને પુષ્ટ કરવામાં આપણો અનંત અનંત કાળ એમાં જ ચાલ્યો ગયો. કેમ ચાલ્યો ગયો? અજ્ઞાન હતું. અજ્ઞાન શું હતું? અજીવને જ જીવ માની લીધો. તો આવી આપણને સાચા જીવ અને સાચા અજીવની ઓળખાણ ન હતી. જીવ અને અજીવનો પાઠ સમજવાથી મને સાચા જીવ અને અજીવની ઓળખાણ થઈ. કેવી રીતે થઈ? કે લક્ષણના માધ્યમથી. કે લક્ષણ શું? કે ચેતન એ જીવનું લક્ષણ છે, અને જેનામાં ચેતન નથી તે બધા અજીવ છે. આવી સાચી ઓળખાણ કરવાથી મને ખ્યાલ આવ્યો કે હું આ જગતના બહારના બધા પદાર્થોથી જુદો છું, મારું એક સ્વતંત્ર અસ્તિત્વ છે, એવો મને વિશ્વાસ આવ્યો, ખ્યાલ આવ્યો, મારો મહિમા આવ્યો. અને તો પછી આ બીજા બધા જીવ દેખાય છે, બીજા બધા જીવો છે ને જગત ની અંદર, તો કે છે કે એ બી મારા માટે અજીવ, જેમ પૂતગલ આદિ દ્રવ્યો પણ મારા માટે અજીવ, તો કે બીજા બધા જીવો પણ અજીવ. તો કેમ એને અજીવ કહો છો? કે એ બધા પણ ખરેખર મારાથી જુદા છે, મારાથી ભિન્ન છે. સમજો જરા, આમ બહારના પદાર્થો જેને કહેવાય કે પૂતગલો પદાર્થ છે, ગાડી છે, મકાન છે, પૈસા છે, તો કે છે કે એ બધા મારાથી જુદા છે, એ પૂતગલ ની અંદર એ બધા આવી ગયા. અને આ બાકીના સ્ત્રી છે, પુત્ર છે, પરિવાર છે, તો કે છે કે એ બધા બી મારાથી જુદા છે. તો એની અંદર જીવથી ભેદ વિજ્ઞાન આવી ગયું. એન્ડ જીવથી પણ મેં ભેદ વિજ્ઞાન કર્યું, અને બાકીના પૂતગલ આદિ દ્રવ્યોથી પણ મેં ભેદ વિજ્ઞાન કરીને મેં મારા આત્માની ઓળખાણ કરવાથી મને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. માટે મારે જગતના જીવો અને આ બાકીના પદાર્થોમાં જીવ ખરેખર વાસ્તવિક કોણ છે અને અજીવ કોણ છે એ જાણવાથી મને સુખની પ્રાપ્તિ થતી હોવાના કારણે મને આનો લાભ થાય છે. ખ્યાલમાં આવ્યો બધાને? સમજો, સ્ત્રી પુત્ર તો એ બધા બી જીવ છે, સમજો, પરંતુ એ બધા છે તે હું નથી, એ મારા નથી, તો કે છે કે એ બી બધા મારા માટે અજીવ છે. એમ કરીને એનું લક્ષ અને રાગ છોડવા માટે એ બધાને પણ અજીવ, અધ્યાત્મ વિવક્ષામાં એ બધાને પણ અજીવ કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ માટે આપણે જીવ અને અજીવના આવી રીતે વર્ગીકરણ કરીએ છીએ. હા બોલો.
બરાબર. હા નિલેશભાઈ, હું એમ કહેતો હતો કે આપણે અહીં વધારે પોતાના જીવનું જ મહિમા આવે એના માટે આત્માનો વર્ડ યુઝ, આત્મા વર્ડ યુઝ કરવામાં આવે છે. જેમ કે આપણે એમ જીવ કહીએ તો ઇન જનરલ બધા જીવોની આપણા મગજમાં કલ્પના થાય, પણ જ્યારે આત્મા વર્ડ વાપરીએ ત્યારે આત્મા તો હું પોતે પોતે જ છું, ત્યારે બધા બીજા જીવવા માટે આત્મા વર્ડ યુઝ નથી થતો, આત્મા ખાલી પોતાના માટે જ યુઝ થાય છે. તો એવી રીતે બી લઈ શકાય.
હા, એટલે તમારું એમ કેવું છે કે આપણે, બરોબર છે કે એક્ચ્યુઅલી આત્મા શબ્દ છે ને સંસ્કૃતમાં, આત્માનો અર્થ થાય છે હું.
ખ્યાલ
આવ્યો? હું એટલે હું પોતે. જો આત્માનો અર્થ એક્ચ્યુઅલી જીવ નથી થતો, સમજજો એ વાત. તમારા તમારો જ ભાવ હું વ્યક્ત કરું છું. એક્ચ્યુઅલી જોવામાં આવે તો આત્માનો અર્થ જીવ નથી થતો, પરંતુ આપણે જીવને જ આત્મા કહીને આપણે આપણને સંબોધન કરીએ છીએ. આત્મા આત્મા કહીએ છીએ તો આપણે જીવ સમજીને જ એની ચર્ચા કરીએ. બાકી પૂતગલ છે ને, પૂતગલ એ પૂતગલ બી પોતે પોતાના માટે આત્મા છે. સમજાવું શું કહું છું?
એટલે
પૂતગલ બી એ પોતાનો હું છે કે નહીં? આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ આઈ છે ને, આઈ. સમજાવું શું કહું છું? તો પૂતગલ પણ પોતે પોતાના માટે આત્મા છે, એટલે કે એ પોતે સેપરેટ દ્રવ્ય છે, તત્વ છે. એમ આત્મા એટલે શું? કે આત્મા એટલે હું પોતે, એમ જેને કહેવાય છે. હવે હવે એનો બીજો ક્વેશ્ચન એ થાય કે હું કેવો? તો કે હું જીવ નામનો પદાર્થ, હું પૂતગલ નામનો પદાર્થ નહીં, પણ હું જીવ નામનો પદાર્થ. એટલે મેં આત્માને અને જીવને અભેદ કરીને મેં એને જીવ જ કહી દીધો, અથવા તો એને આત્મા કહી દીધો. ખ્યાલ આવે છે?
બરાબર.
થોડું હાર્ડ પડે છે, ખ્યાલ આવે છે?
હા હા હા, બરાબર છે. હા, સમજાય છે.
મતલબ કે આપણે હું આત્મા કહું ને તોય બરોબર છે, અને જીવ કહું તોય બરાબર છે. પરંતુ તમને અહીંયા આગળ એક બીજી વાત કહેવા માંગુ છું. આત્મા કહેવાથી હું બરોબર છે, પરંતુ હું કેવો, જીવ કે અજીવ? ત્યારે તમારે જવાબ આપવો પડશે કે હું આત્મા તો ખરો, પણ હું જીવ, એમ તમારે કેવું પડશે. કેવું પડશે એટલે તમારે તમારા જ્ઞાન ની અંદર સમજવું પડશે.
હા, કેમ કે જીવે લક્ષણ આપણે પ્રદર્શિત કર્યું. હા હા, રાઈટ રાઈટ. હા
હા, ખ્યાલ આવો. દાખલા તરીકે આત્મા તો પર્ટિક્યુલરલી એક પદાર્થ છે, સમજજો. બરોબર કે નહીં? કે કોઈ પણ ચીજ ને સંબોધન કરવામાં આવશે તો એ એના માટે આત્મા છે, સમજો. બરોબર કે નહીં? હિનાબેન છે, હિનાબેન અત્યારે? હા, હિનાબેન, તમે સમયસાર ની અંદર 308 નંબર ની ગાથા જોશો ને, તો એની અંદર છે ને પૂતગલ માટે પણ સંસ્કૃત મૂળમાં વાંચજો. એની અંદર આચાર્ય જે પૂતગલ માટે પણ આત્મા શબ્દ વાપર્યો છે. એ જીવ પોતાના ક્રમબદ્ધ પરિણામ, જીવ માટે જીવ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અને અજીવ પણ પોતાના ક્રમબદ્ધ પરિણામથી ઉપજતો થકો અજીવ છે, જીવ નથી. તો એની અંદર જીવ અને અજીવ શબ્દ આવ્યો ને, તો તમે મૂળ સંસ્કૃતમાં જોશો તો અજીવ માટે પણ આત્મ પરિણામો અને જીવ માટે પણ આત્મ પરિણામો એવા બે શબ્દનો પ્રયોગ આચાર્ય દેવે એમાં કર્યો છે. એમ કહીને બતાવો શું છે કે દરેક પદાર્થ પોતે પોતાના માટે આત્મા છે. આમ આત્મા એટલે હું નો અર્થ થાય એમ કહેવાનો મતલબ, મારી વાત ચાલે છે એમ. પરંતુ હવે મારે ભેદ વિજ્ઞાન કરવું છે ને, તો હું આત્મા છું એ તો તમે આખા જગત થી જુદા પડી ગયા, પરંતુ હું આત્મા કેવો છું તો મને આખા જગત થી તો હું જુદો છું એમ તો ખ્યાલ આવ્યો, પણ હું આખા જગત થી જુદો જ્ઞાન દર્શન સ્વભાવી છું જીવ કેતા મને એ ખ્યાલમાં આવે છે, અને એ ઇમ્પોર્ટન્સ છે ભેદ વિજ્ઞાન માટે. ખ્યાલ આવ્યો પ્રતિકભાઈ?
હાજી હાજી, હા હા, બરાબર
બરાબર. કે નહીં કેવાનું, આત્મા શબ્દ અને જીવ શબ્દમાં બંનેમાં વેટેજ કેવી રીતે લેવું એનો આપણે અત્યારે ખુલાસો કર્યો. કેવાનો મતલબ,
બરાબર,
હું આત્મા તો ખરો પરંતુ આત્મા કોણ? હું જીવ કે પૂતગલ? કે હું જીવ, હું આત્મા પણ હું જીવ એમ, કારણ કે મારામાં જ્ઞાન દર્શન છે એટલા માટે. ખ્યાલ આવ્યો?
બરાબર, બરાબર.
કેવી રીતે છે? હા બરાબર. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો કેજો મને.
નિલેશભાઈ, આપણે એક ક્વેશ્ચન છે દેવ દર્શનમાં પાઠમાં. એમાં છે ને એક વસ્તુ આવે છે કે આપણે ત્યાં દર્શન કરવા જઈએ પછી શાસ્ત્ર વાંચવું જોઈએ, પણ હવે એક ક્વેશ્ચન છે કે આપણે સવારના સપોઝ દર્શન કરવા જઈએ ત્યાં અભિષેક અને પૂજાનો કાર્યક્રમ મોસ્ટલી દરેક મંદિરમાં હોય છે સવારે, પણ આપણે એ કાર્યક્રમમાં પાર્ટ ના લઈએ ને આપણે આપણી રીતે શાસ્ત્ર વાંચીએ ખાલી, મીન્સ મેબી આપણે પૂજાને જે આમ વિચારીએ કે પૂજાની ક્રિયા છે અને શાસ્ત્ર થી શાસ્ત્ર વાંચ, તો એ બરાબર છે કે નહીં?
જે
સમયે મંદિરમાં પૂજાને થતી હોય એમાં ન બેસીએ અને શાસ્ત્ર વાંચે આપણી રીતે, બરાબર છે કે નહીં? ક્રિયા
ગુરુદેવ શ્રી સામે પણ આવ્યો હતો, અને હા ગુરુદેવ શ્રી એ બી શું જવાબ આપ્યો અને એક્ચ્યુઅલી નું શું સ્વરૂપ છે જરા જોઈએ આપણે બે મિનિટ. કે વાત તો મુખ્યતા ભાવોની છે, એ પહેલા નંબર નું સિદ્ધાંત કે તમારા ભાવો કઈ ક્રિયાની અંદર વિશુદ્ધ રહે છે એ કરવા જોઈએ. આ એક સામાન્ય વાત થઈ ગઈ. દાખલા તરીકે કોઈને પૂજા ભણાવવામાં રસ હોય અને પૂજામાં એના ભાવ સરખા રહેતા હોય તે પૂજા ભણાવે, શાસ્ત્ર સ્વાધ્યાયની અંદર એના ભાવ વિશેષ વિશુદ્ધ વાળા થતા હોય તે શાસ્ત્ર વાંચન કરે, ચર્ચા કરે, પછી શાસ્ત્ર વિકલ્પ પણ છોડીને આત્માનું વારંવાર સ્મરણ કરીને એમાં એકાગ્ર થવાનો ભાવ થતો હોય તો એ બી એક ક્રિયા છે. તો કે છે કે એ ક્રિયા કરે, એટલે મુખ્યતા બહારની ક્રિયાઓની નથી, હકીકતમાં મુખ્યતા તો પરિણામોની જ છે દરેક જગ્યાએ. આ તો એક જવાબ થયો. પરંતુ હવે એક બીજી વાત સમજો કે સમજી લો કે તમે જિનેન્દ્ર ભગવાનના તમે દર્શન કરવા જાઓ છો ને પૂજા કરવા જાઓ છો, અને તમારું એમ કેવું છે કે દર્શન અને પૂજા તો એ વખતે ચાલતી હોય, એ જ વખતે જો હું શાસ્ત્ર સ્વાધ્યાય કરું તો ચાલે કે ના ચાલે? ચાલવા ન ચાલવાનો પ્રશ્ન નથી. સમજી લો કે ચાલવા ના ચાલવાનો પ્રશ્ન એટલા માટે નથી કે કોઈના માટે તો આપણે એનો શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, ના કોઈના માટે દર્શન કરીએ છીએ. મૂળ તો પોતાના ઉપર છે, પોતાના માટે છે કે મારે કેવી રીતે રહેવું. હવે એક બીજી વાત સમજો કે શાસ્ત્ર વાંચવાથી પરિણામોમાં વિશેષ વિશુદ્ધિ આવે છે, એની સાચી વાત છે. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરો એનાથી પણ વિશેષ ઘણું પુણ્ય પૂજા ભણાવવામાં લાગે છે, અને એનાથી પણ વિશેષ પુણ્ય શાસ્ત્ર સ્વાધ્યાયમાં લાગે છે, એનાથી વિશેષ પુણ્ય ચિંતવન મનનમાં લાગે છે, એનાથી વિશેષ પુણ્ય આત્માને વારંવાર વારંવાર ધ્યાવવાથી એકાગ્ર કરવાથી એમાં વિશેષ પુણ્ય લાગે છે. આમ પુણ્ય અલગ 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 જોવામાં આવે છે, કારણ કે પરિણામો પણ અલગ 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 વિશિષ્ટ 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 વગેરે જોવામાં આવે છે. પરંતુ જેને કહેવાય કે આપણે પોતે બીજી રીતે કોઈ પ્રમાદનો છલ તો ગ્રહણ નથી કરતા ને, એનો પણ આપણે ચોક્કસ ખ્યાલ રાખવું. દાખલા તરીકે આપણને જીનેન્દ્ર ભગવાનનો મહિમા તો ન આવે, ખાલી એકલો શબ્દ ને ધારણામાં લેવાનો જ આપણને મહિમા હોય તો આપણી દિશા રોંગ નથી ને, એનો આપણને ખ્યાલ હોવો બહુ જરૂરી છે. ખ્યાલ આવે? આ મેં પોઈન્ટ જરા બહુ થોડોક માર્મિક ઉપાડ્યો છે મેં, ફરીથી કહું કે આપણને સમજો કે જીનેન્દ્ર ભગવાનના આપણે જઈએ છીએ મંદિરમાં જઈએ છીએ અને ત્રણ લોકના નાથ સામે છે, તો આપણને અંદરમાંથી સહજ જ એવો બહિમાન બહુમાન અને મહિમા આવે કે આજે મારા અપૂર્વ દર્શન થયા, જેને મને આ માર્ગ બતાવ્યો છે, જે હું શાસ્ત્ર વાંચ્યું છે, શાસ્ત્ર પણ બતાવનાર જીનેન્દ્ર ભગવાન છે. તો આપણને આપણી ભૂમિકામાં અત્યારે વર્તમાનમાં શ્રાવકની ભૂમિકામાં શ્રાવિકાની ભૂમિકામાં આપણને જીનેન્દ્ર ભગવાનના દર્શન પૂજન ઇત્યાદિનો ભાવ ના આવે એમ બને જ નહીં, આવો જ જોઈએ. હું બીજું કહેવા માંગુ છું, બરોબર કે નહીં? તો એ બધી જે ગતિવિધિ ચાલતી હોય એમાં તો બુદ્ધિપૂર્વક અવશ્ય જોડાવવું જોઈએ એમ ચરણાની ઓકે છે. જો મેં તમને આની પહેલાનો જે જવાબ આપ્યો ને એ મેં તમને સમજો કે પરિણામોની અપેક્ષાએ ચર્ચા કરી અને ચરણાન યોગ આપણને શું કહેવા માંગશે કે શ્રાવકના છ કર્તવ્ય કીધા છે, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. તો તમને એમાં કદાચ ખ્યાલ હશે કે દેવ પૂજા અને દાન આ બંને તો અવશ્ય કરવા લાયક કીધા છે. કેમ દેવ પૂજા અને દાન અવશ્ય કરવા લાયક છે? તો એમાં દેવ પૂજા તો અવશ્ય કીધી છે. એટલા માટે કીધી છે કે એનું કોઈ પણ રીતે છલ ગ્રહણ કરીને બીજા બધા કાર્યો તો કરે, પરંતુ આ ના કરે તો તને જીનેન્દ્ર ભગવાન પ્રત્યે ભક્તિ નથી એમ સિદ્ધ થાય છે. હવે તમારો પ્રશ્ન એમ છે કે પણ અમે તો શાસ્ત્ર સ્વાધ્યાય જ કરીએ છીએ ને, પરંતુ આપણને જો શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો ભાવ હોય તો આપણને જીનેન્દ્ર ભગવાનની ભક્તિ અને પૂજાનો ભાવ ન હોય એવું આપણને બને જ નહીં. માટે જેને કહેવાય કે જયારે ગતિવિધિ ચાલતી હોય ત્યારે બુદ્ધિપૂર્વક એ ગતિવિધિઓમાં પણ અવશ્ય જોડાવું, તેથી લઈને આપણા પરિણામોમાં પણ જેને કહેવાય તે પ્રમાણેની નિર્મળતા આવશે, જીનેન્દ્ર ભગવાનની ભક્તિ ઉછળશે. તમને એક વાત કહું, તમે એક ગ્રંથ વાંચ્યો છો એ પણ એક સ્વાધ્યાય છે, પરંતુ જીનેન્દ્ર ભગવાનને વારંવાર વારંવાર તમે જોવો છો ને અને જોઈ જોઈને વિતરાકતાની મુખ્યતા કરો છો કે આવી દશા મારી થઈ જાય, હું પણ આમના જેવો છું, શું એ સ્વાધ્યાય નથી? તમે ગ્રંથ વાંચો છો એ થિયરી સ્વાધ્યાય છે, તો જીનેન્દ્ર ભગવાનને વારંવાર વારંવાર નિહાળીને પોતાના આત્માને નિહાળવો એ પ્રેક્ટિકલ સ્વાધ્યાય છે. બોલો હવે તમે કયો શાસ્ત્ર સ્વાધ્યાય કરવા માંગશો?
પૂજા કરીએ તો ભી ઘણી પૂજાઓમાં અને વેદ તો લાઈક એવી સ્વાધ્યાય જેવું છે, સોર્ટ ઓફ સ્વાધ્યાય એટલે જે ભી કામમાં
ભગવાન સ્વાધ્યાય જેવું છે એમ નથી, સાચું કહું તો એ ભી એક સ્વાધ્યાય જ છે. શું હતું કે પેલા જે પૂજાઓ ભણાવાતી હતી ને અને હવે અત્યારે પૂજાઓ ભણાય છે, આપણું થોડું પુણ્યનું દેવો વિશિષ્ટ છે કે પેલા જે પૂજાઓ ભણાતી હતી ને એની અંદર એકલા જીનેન્દ્ર ભગવાનના ગુણગાન ગાવા વાળી પૂજાઓ બનતી હતી. પેલાના લેખકોએ એવી ટાઈપની પૂજા બનાવી હતી. અને વાત બી બરોબર છે કે ભક્તિનો એક પ્રકાર આવો જ હોય કે ત્રણ લોકના નાથના ગુણગાન ગાવાનો હોય. વર્તમાનમાં આપણી પાસે જે બધી પૂજાઓ પણ ઉપલબ્ધ છે એની અંદર ભેદ વિજ્ઞાનની વાત, આત્મા પરમાત્માની વાત અને હું પણ આ સંસારથી કેમ છૂટું અને તમારા જેવો થવું, તો એવી ટાઈપની સ્વાધ્યાય જેવી જ બધી વાતો આવે કે જેનાથી પૂજાના માધ્યમથી પણ આપણને સમજી લો કે એનો જ આપણને ઉદ્દેશ મળી જાય છે. શાસ્ત્ર સ્વાધ્યાય જ એક પ્રકારનો થઈ જાય છે, કહેવાનો મતલબ. એટલે વાત એમ છે, કુલ મિલાવીને વાત, આપણો સમય બી થઈ ગયો છે ઘણો, કુલ મિલાવીને વાત એમ છે કે તમે સમજો કે સ્વાધ્યાયની અંદર મન લાગતું હોય તો એનો બિલકુલ નિષેધ તો છે જ નહીં, કારણ કે પરિણામોની વિશુદ્ધિ માટે પૂજા કરીએ છીએ અને પરિણામોની વિશુદ્ધિ માટે સ્વાધ્યાય કરીએ છીએ. અને પૂજા કરતા પણ વિશેષ આપણને પુણ્યનો બંધ પણ સ્વાધ્યાયમાં થાય છે, કારણ કે એમાં ઉપયોગ વધારે કોન્સન્ટ્રેટ રહે છે, એકાગ્ર થાય છે. એમ હોવા છતાં પણ ખાલી કહેવું એટલું છે કે આપણને આપણી ભૂમિકાની અંદર જીનેન્દ્ર ભગવાનની જયારે એવો નિયોગ હોય ત્યારે એમાં જોડાવાનો, જીનેન્દ્ર ભગવાન જોડે વાતચીત કરવાનો, એમની જોડે બેસીને આ પ્રમાણે એમનું ગુણાનું વાત કરવાનો પણ આપણી ભૂમિકામાં ભાવ આવ્યા વગર રહેતો નથી. એટલે યથા યોગ્ય જેવા આપણા પરિણામ ચડતા રહે એ પ્રમાણેની ગતિવિધિ આપણે કરવી. કોઈ પકડ નથી, ઓલું બંધન નથી, પરંતુ જેને કહેવાય કે આ બધું શું છે કે એક વિનય, એક વિવેક. આપણો કે ભાઈ બધા મંદિરમાં તો બધા એક સાથે આવી રીતે છે. એક વાત કહીને હું ખાલી પૂરી કરું છું તમને કે એક વાર સોનગઢ ની અંદર છે ને રથયાત્રા નીકળી હતી, અને એ વખતે રથયાત્રા વખતે જીનેન્દ્ર ભગવાન નો સમજો કે રથ નીકળતો તેમાં ગુરુદેવ શ્રી ને બધા જોડાયા હતા, અને એક મેન ભાઈ હતા જે અંદર માં સ્વાધ્યાય જ કરતા હતા જેને કહેવાય. તો પૂજ્ય ગુરુદેવ શ્રી ને પછી ખ્યાલ આવ્યો તો ગુરુદેવ શ્રી એમને બોલાવ્યો અને કીધું કે ભાઈ આ ફી એક પ્રભાવના નું અંગ છે, તમે સ્વાધ્યાય કરતા હતા એ બહુ સારી વાત છે અને સ્વાધ્યાય જ કરવો જોઈએ. એકાગ્રતા થઈને જો અંતરમાં જવાતું હોય તો એનાથી ઉત્તમ કોઈ નથી, પરંતુ જયારે આવી રીતે જૈન દર્શનની પ્રભાવના ચાલતી હોય તો અવશ્ય તમારે એમાં પણ સહભાગી થવું જોઈએ અને જોડાવું જોઈએ. ગુરુદેવ શ્રી આમ કેમ કીધું? કારણ કે આપણે ક્યારે પણ સમજો કે આપણે પોતાનું છળ ગ્રહણ ના કરીએ, સમજો કે આજે તો સ્વાધ્યાય કરી એટલે સારી વાત છે, પણ સમજો કે કોઈ પણ બીજે દિવસે કે બીજી કોઈક વારે એવું કોઈક બીજું કોઈ કારણ થી આપણે સમજો દેવ પૂજા થી કે આવી પ્રભાવનાના કાર્યો થી આપણે વંચિત ના રહી જઈએ, માટે ચરણાનિયોગ ની અંદર આવી રીતે દેવ પૂજા ઇત્યાદિ નો પણ આપણને પાપો થી બચવા માટે પણ ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે આપણા જેવા ચરિત્રનામ ચાલતા હોય અને જેવા પ્રમાણે ભાવ બને એ પ્રમાણે અવશ્ય આપણે કરવું જોઈએ. બરાબર, આજ નો સમય આપણો સમાપ્ત થઈ ગયો છે.
બહુ સરસ,
બહુ સરસ.
અમે અને થોડો વધારે સમય થઈ ગયો છે, વી આર રિયલી સોરી નિલેશભાઈ, પણ બહુ આ વખતે ઘણી વસ્તુ ખુલી અને ઘણી વસ્તુ નવી જાણવા મળી, એટલે થોડો સમય વધારે લેવાઈ ગયો, પણ ઘણી વસ્તુ નવી પણ જાણવા મળી. વાંધો
નથી, મને વાંધો નથી, તમારો ભી સમય થયો હોય ને એટલા માટે કેવાનો નથી, બરાબર કે?
ના ના, કોઈ વાંધો નથી, અમારે કશો વાંધો નથી.
હા હા, ઓકે.
હા, અચ્છા, આવતા સન્ડે હું જરા નથી, એક દિવસ પછી હું કન્ટિન્યુ કરીશ પાછો. હું ચેતને ધામ જાઉં છું, જરા મારે ત્યાં ફંક્શન છે એટલા માટે, બરાબર?
હા જી, હા જી.
તો જરા બધા નોંધ લેશો, આવતા સન્ડે હું અહીંયા ઉપલબ્ધ નથી બોમ્બે માં એટલા માટે.
હા, ઓકે ઓકે, અમે રિવિઝન કરીશું.
હા, પાછો હું બે સન્ડે તો છું એના પછી, બરાબર? એટલે પ્રતિકભાઈ,
હા જી હા જી,
તમે છે ને આપણે કોઈ જીનેશ કે એની જોડે, અરે બીજા જે લેતા હોય ને ક્લાસ, એની જોડે વાત રાખીને તમે કન્ટિન્યુ રાખજો, બરાબર? તો મારો વિચાર છે કે એમની જોડે છે ને બાર બોદ બે ની પહેલી જે વિતરાગ તીર્થંકર ની જે સ્તુતિ છે ને,
હા જી હા,
હા તો હા, તો એમને પૂછી લેજો, તો એ તમે સ્તુતિ એમની જોડે લેવડાવી દેજો. થોડોક હું આદિનાથ નો પાઠ લેવાનો મને ભાવ છે, તો હું આદિનાથ નો પાઠ લઈશ અને આગળ પાપ નો પાઠ બી ચલાવીશું આપણે. પણ એ સ્તુતિ કે તમારો બીજો બી કોર્સ બાકી હોય તો એ એમની જોડે આવતા વીક ની અંદર તમે કન્ટિન્યુ કરી લેજો, કે બરાબર?
બિલકુલ, હું એમની સાથે વાત કરી લઈશ. હા હા જી હા,
હા, એમની જોડે તમે મતલબ જે હોય તે વાત કરી લેજો, બરાબર?
હા જી હા જી, બિલકુલ. હા હા હા, તો જીનવાણી સ્તુતિ લઈ
કરાવો પ્રતિક.
હા હા, નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ. નવબા નવકાર મંત્ર ગણી લો બધા. જય જીનેન્દ્ર બધાને.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર બધાને.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.